सुदुर्जयं नित्यं विविधनियमाचारिणः रपि ब्रह्मेशान प्रमुखसुरसङ्घे स्वमहसा मनस्तत्तुरणं यः प्रसभमपि कुर्वंशितावशे नरो भात्यज्ञानां दिशतु मतिं मे हरिरसो ॐ श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः श्री सहजानंद स्वामिने नमो नमः वचन विधि ग्रंथ भगवान ना भक्तनी धर्म निष्ठा अतिशय मजबूत करवा माटे શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યો છે. માણસને ભગવાન શ્રીહરિની સમીપે જવું હોય તો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આ ચાર સાધનો પકો કરવા જોઈએ. એમાં ભગવાને એવું કહ્યું કે ધર્મ પ્રથમથી જ એને પકવો કરવો. ધર્મ એક એને પકવો જો હોય તો જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ એનામાં ટકે છે. અને વળી એવું કહ્યું કે જે જે પરમાત્માની આજ્ઞાને લોપે છે તે દેવ હોય, દાનવ હોય કે મનુષ્ય હોય, પણ એને દુઃખ આવ્યા વગર રહેતું નથી. બ્રહ્માનું ને શિવનું ને પાર્વતીનું દ્રષ્ટાંત દીધું. હવે સ્વામી બોલે છે, ઈચ્છે કોઈ કરવાવળું આપણું જે તેજન લોપે વચન હરિ તણો જે જેણે કર્યું થાય દુઃખ ઘણો ઘણો જે પામી દુઃખ મુખ પછી થાય લજામણો જે ભગવાનની ભક્તિ કરતો હોય, પરમાત્માની આજ્ઞા પાળતો હોય અને એનું કોઈ અવળું કરવા ઈચ્છે તો એને દુઃખ આવ્યા વગર રહેતું નથી. કારણ એ છે કે તે જન જ્યારે ભગવાનના ભક્તોને દુઃખી કરવા જાય, એનું અવળું કરવા જાય, એટલે એને પરમાત્માની આજ્ઞા લોપવી પડે છે. ત્યારે ઓલ્યાનું અવળું થાય, આજ્ઞા લોપે એટલે એને દુઃખ થાય. લજામણો મુખ લઈને જન જે જે જગમાં ધેક ધેક જેવી તવને કામન આવ્યો કાઈ સારે પયની શું રહી આવ્યો અરે વચન ના વાંકમાં મારેથી નાખી કરમ છ પર પછી છરી મંડાવી નાકમાં ભગવાનની આજ્ઞા લોપી મોટું લજામણું કરીને જગતમાં જીવે છે. સ્વામી કહે છે ધિક્કાર છે એના જીવિતને, એનું જીવન અર્થહીન થઈ ગયું, કાંઈ કામમાં ન આવ્યું. સ્વામી કહે છે પરમાત્માને પામવા માટે નીકળ્યો, ભગવાન મેળવવાની આશા લઈ એને સત્સંગનો માર્ગ, ત્યાગનો માર્ગ લીધો. વળી કહે છે પાછો ભગવાનના વચનને લોપીને બેઠો, મોરે મુશીએ વળ ચડાવ્યો. સ્વામી કે પછી નાક ઉપર શરી મંડાવી. આમ નિષ્કુળાનંદ સ્વામી કહે છે સારે પયે ની શું રહી, આવ્યો હરિ વચન ના વાકમાં, મોરેથી નાખી કરમ છપર, પછી છરી મંડાવી નાકમાં. શું થયું જપ તપ તીર્થે, શું થયો વાળે જોગ જગને, શું થયું વિદ્યા ગુણ ડાપણ થે, જો ન રહ્યો હરિને વાચને. પરમાત્માની આજ્ઞા પ્રમાણે રહેતો નથી એ જપ કરતો હોય તો એ શું કરવાનું કહે. પરમાત્માની આજ્ઞા પ્રમાણે નથી રહેતો એ તપ કરતો હોય, તીર્થ કરતો હોય, જોગ જગન કરતો હોય, એનામાં વિદ્યા હોય, ગુણ હોય, ડાપણ હોય. સ્વામી કે એનો શું અર્થ છે? પોતાના ઈષ્ટદેવ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ એ કહે છે એમ એનાથી થતું નથી, અને બીજું નથી કહેતા એ વગર જોતાનું દેખાડવા હારું કરે છે. સ્વામી કે શું થયું જપ તપ તીર્થે, શું થયું વળી જોગ જગને, શું થયું વિદ્યા ગુણ ડાપણથી, જો ન રહ્યો હરિને વચને. અને કદાચ જપ નહીં કરતો હોય, તપ નહીં, તીર્થ કરવા નહીં ગયો હોય, વળે વિદ્યા વાળો નહીં હોય, જગન નહીં કરાવતો હોય, પણ જો ભગવાનને કહ્યું એ પ્રમાણે આજ્ઞામાં રહીને ભગવાનનું ભજન કરતો હશે તો મહારાજ અંતકાળે એના ધણી થશે, એને ધામમાં પોતાની સેવામાં રાખશે. બાકી વિદ્યાવાળા એ બ્રહ્મ રાક્ષસ થાય છે. જપ તપને તીર્થ કરી એવા હોય તો એ ભૂત થાય છે. ભગવાનની આજ્ઞા પાળ્યા વગર વાસના બળતી નથી એ મોટા સાધુનો સિદ્ધાંત છે. સુર ગુરુ સરખો નહીં, વાળે બેજો કયો બુદ્ધિવાન. બૃહસ્પતિ જે દેવોનો આચાર્ય કહેવાય, એનામાં જેટલી વિદ્યા છે એટલી કોઈનામાં વિદ્યા નહીં, એના જેવો કોઈ બુદ્ધિશાળી નહીં. પ્રશ્ન ઉત્તરમાં એને કોઈ જીતે નહીં. પણ સ્વામી કહે છે વીરની વધુ વિલોકીને ઉર આવે ગયું અજ્ઞાન. નાના ભાઈની પત્નીને જોઈ બૃહસ્પતિને ઉરે અજ્ઞાને ઘેરો ઘાલ્યો અને પોતે પરમાત્માની આજ્ઞાનો ભંગ કરે છે. વિચાર વિના વચનનો લોપ કર્યો લજ્જાત, જે માથે મેષ બેસી ગયે તે હર કોઈ કહે છે હજી. ભગવાનની આજ્ઞા લોપી એને વીરવધુ સાથે અકાર્ય કર્યું. સ્વામી કહે છે કે મેષ માથે બેસી ગઈ હજી સુધી બધાય એ વાત કરે છે, બધાય કહે છે. જે જે વચન જેને કયા તેમાં રહેવું સૌને રાજે થયે. માટે જેને જે આજ્ઞા ભગવાને કહી છે તેને તે આજ્ઞામાં રાજી થઈને રહેવું.
આજ્ઞાદ્રે ઉલ્લંઘતા સમજો સૌને સારો નહીં.
માટે આજ્ઞારૂપી પર્વતને ઉલ્લંઘીને એની બહાર જવામાં કોઈ નહીં સારું નથી, એ વાત સમજી રાખે. બૃહસ્પતિને કલંક લાગ્યું, હજી એ સંસારમાં બધા એની વાત કર્યા કરે. તે એમ લખ્યું, બૃહસ્પતિ જેવાને ભોળવ્યા માયા મનમાં મગરૂર, માયા મનમાં મગરૂર, ડાયા પેલાણા ડાઢમાં, ચાવી કેધા ચકચોર, ચાવી કેધા ચકચોર, ભાવે ભજી લ્યો ભગવાન ને. ડાયા વિદ્વાન, એને માયા ચાવી ચકચૂર કરી નાખ્યા, એને મેષ બેહી ગઈ, હજી હોવ કેસ. માટે પ્રભુનો ભક્ત ભગવાનને હૃદયમાં સદાય રાખે, મહારાજની મૂર્તિ હમું જોઈ રહે, બાકી જગતને બહુ ન જોવે, એમાં કાંઈ સારું નથી. પરમાત્મામાં જેવું છે એવું ક્યાંય નથી એવી હૃદયમાં આંટી પાડે તો ભગવાનના રહેવાય. ને આજ્ઞાદ્રી ઉલ્લંઘ્યો એટલે પારાવાર દુઃખ બહાર રહ્યું છે. એ કદાચ ન ખબર પડતી હોય તો આજ્ઞા ઉલ્લંઘી જોવે એટલે ખબર પડે કે કેટલું દુઃખ આવે છે.
શીદલયે સંતાપને વચનથી વરાતે બાર્યા, નિષ્કુળાનંદન લોપીએ વચન હરીનુ લગારા,
શું કામ સંતાપ લેવો જોઈએ? સંતાપ એ વળી શું કોઈ સારી ચીજ છે? એ સારી વસ્તુ છે, લેવા જેવી છે. અને વચનથી બહાર વર્તીએ એટલે સંતાપ આવે. માટે સ્વામી કહે છે એ પરમાત્માનું વચન લગાર પણ લોપવું નહીં.
વચન લોપે જાણે સુખ લેશું રે, તે તો કહેશું કહેવાને જોરે શોરે, વચન લોપે જાણે સુખ લેશું રે.
હવે સ્વામી ચોખ્ખા શબ્દો બોલે છે. સ્વામી કહે કે વચન લોપીને સુખ લેશું એમ જેણે મનમાં મનમાં નક્કી કરી રાખ્યું છે, સ્વામી કહે તે તો કહેશું કહેવાને જો રહેશું, જો અમે હશું તો એને કહેશું કે વચન લોપ્યું એનું ફળ શું મળ્યું. વચન લોપીને સુખ લેવા ગયો તો લે લીધું, શું સુખ આવ્યું? હશું તો કહેશું. હવે અતિશય નક્કી બોલે છે,
જ્યારે પશ્ચિમે પ્રગટ છે રવિ રે, થાશે બીજા રહિત પૃથ્વી રે, પાય નહીં થાય એ રીત નવી રે, વચન લોપે જાણે સુખ લેશું રે.
પશ્ચિમમાં કોઈ દિવસ સૂર્ય ઉગે નહીં, પણ સ્વામી એમ કહે છે કદાચ પશ્ચિમમાં સૂર્ય ઉગે, પણ વચન લોપ્યા પછી સુખ આવે એવી રીતિ ક્યાંય નહીં દેખાય. ધરતી બીજ વિનાની બને નહીં, કદાચ ક્યારેય બને નહીં, કદાચ ધરતી બીજ રહિત થઈ જાય તોય નહીં થાય એ રીત નવી, તોય વચન લોપીને સુખ મળે એવી નવી રીતિ નહીં બને. મહાન સંતના વચન છે નિષ્કુળાન સ્વામીના, આપણે આને સાચા માનવા.
तो आज्ञा पड़े। जारे सुन्या सुमना निस्रज थाशे रे, आकाशना पुष्पनी कोई दिवस माला न थाय, तेम छताय कदाच आकाशना पुष्पनी माला बने, पण वचन लोपनारने सुख तो नज मळे। झांझो झला पाने जन धाशे रे, झांझवानो पाणी पीने माणस धराय नहीं कोई दिवस। स्वामी कहे छे कदाच कोई आवीने मने एम के आज तो मैं झांझवानु बे गलास पाणी पीधु ने मारी तरस मटी गई, कदाच हूं ये मानू, पण कोई आवीने एम के शिजी महाराज नी शिक्षा पत्री लोपी ने आवड़ो आ सुखी थई गयो, स्वामी कहे मने मंजूर नथी, ई वात हूं न मानू। भगवानी आज्ञा लोपी अने सुखी थाय, निष्कुळानंद स्वामी कहे नहीं बने। तोय ए वात काया मनाशे रे, झांझवानु पाणी पीने माणस धराशे, तोय ए वात कायक मनाई, स्वामी के पण वचन लोपे जाने सुख ले शो रे, वचन लोपीने सुख लेवानी आशा छे ये छोड़ो, ये बहु खोटी आशा छे। पोतानु मन पोताने छेतरे छे, खुदना हृदय में दगो थाय छे, इंद्रियो अंतकरण आत्मा ने दगो दे छे, पोतानु ज्ञान पोतानी समझाण पोताने दगो दे छे। माटे अपनी समझण अपनी बुद्धि ने एक बाजू हड़शेली आवा निष्कुळानंद स्वामी जेवानी समझण एनी बुद्धि ने जीवन में अंगीकार करवी तो मोक्ष में गोटाळो न थाय। आवा शास्त्रों ने खोली अने वाँची ने खरु करूं कि आ साधुओ शू कहे छे अने आपणे शू मानीए छे, आपणे एवुं मानीए छे कि आज्ञा लोपीए ने तोय कल्याण थवानुं, અને આ એમ કે છે પશ્ચિમમાં સૂર્ય ઉગે તોય નહીં બને, ઝાંઝવાનું પાણી પીને ધરાવ એ વાત કાંઈક મનાશે કે છે, પણ વચન લોપીને સુખ લેશું એ તો અમે નહીં માનીએ। નિષ્કુળાનંદ સ્વામીની સાથે આપણી સમજણનો વિરોધાભાસ થઈ ગયો। હજી વાત કરે છે, આટલા દ્રષ્ટાંતેથી સ્વામીને શાંતિ ન થઈ, વધારે દ્રષ્ટાંત આપે। સુતા ષંઢથી પામશે નારી રે, નપુંસક થી નારીને કદાચ દીકરો થશે, વળી કે છે મળશે માખણ વલોવતા વારી રે, પાણી વલોવતા અંદરથી માખણ મળે કદાચ, મળશે કે છે, તોય વિમુખ સુખ રહેશે હારી રે, તોય ભગવાન થી વિમુખ થાય, પરમાત્માની આજ્ઞા જેને પાળવી નથી આવડા અને સુખ નહીં મળે। લ્યો સંડ થી દીકરો થાય મંજૂર, કદાચ થઈ વારી વલોવતા માખણ મળે મંજૂર, પણ આજ્ઞા લોપીને સુખ મળે સ્વામી કે બને નહીં, એ વાત ન બને એની ના છે। માટે વિચાર કરવો, આપણે આજ્ઞા લોપીએ છીએ એનો વિચાર કરવો, કયા સુખ હારું આજ્ઞા લોપીએ છીએ, આજ્ઞા લોપવાથી સુખ તો મળતો જ નથી એમ શાસ્ત્રો અને સાધુ પુરુષો કહે છે, તેમ છતાંય આપણે આજ્ઞા લોપીએ છીએ તો શું કામ લોપીએ છીએ? આપણા હૃદયને પૂછવું કે હે મન હે જીવ, તું શા માટે આજ્ઞા લોપે? આ નિષ્કુળાનંદ સ્વામી આવું કહે છે, તે તને જ કહે છે કે તું આજ્ઞા લોપે છે એટલે તને સુખ મળવાનું નથી, એમ આપણા મનને કહો, આ લીટીઓ તને સ્વામી કહે છે એમ બોલો બધા પોતાના જીવને, અને કહો શું કામ આજ્ઞા લોપે છે ભાઈ, કાંઈ વધારે જીવાવાનું નથી, ખવાયેથી વધારે ખવાવાનું નથી, 1000 વીઘા જમીન છે પણ તોય
તાળી હાડા તેની ફૂટ બાય દોઢ માં હોવાનું, એથી વધારે કઈ હોવાવાનું નથી. માટે ભગવાનના ભક્તો કોઈ સુખ ને વાસ્તે ભગવાનના વચનનો લોપ ન કરે. વાગ્યા લોપાય છે જ ત્યાં. ભગવાન વિના બીજે સુખ મનાણું છે ને, એટલે એ સુખ લેવા જીવ જયારે હળી કાઢે ત્યારે એ શિક્ષાપત્રી ઉપર પગ દઈ દે છે. મહારાજની મૂર્તિ સિવાય ક્યાંય સુખ નથી એવું જો આપણે સમજતા હોઈએ તો ભગવાનની મૂર્તિને હૃદયમાં રાખવાનો આપણે અભ્યાસ કરીએ. ને જે કરવાથી પ્રભુ વિસરાય જાય એવું પછી શું કામ કરીએ? આજ્ઞા લોપીને ઇન્દ્રિયો અંતકરણને મોકળા મેલીને મનસ્વી વર્તન કરવું છે. અને પછી વાત એવી કરવી છે કે અમને ભગવાન સાંભળે છે અને અમે ભગવાનના ભગત છીએ અને અમે ભગવાન ભજીએ છીએ. એ તો સ્વામીએ કહ્યું, શું થયું જપ તપ તીર્થે, શું થયું જોગ જગને, શું થયું વિદ્યા ગુણ ડાપણે, જો ન રહ્યો હરિને વચને. ભગવાનની આજ્ઞા નથી પાળતો એની ભક્તિનો કોઈ અર્થ નથી. સ્વામી બોલે છે, એ હવાતા પ્રમાણ છે પકી રે, આ વાત ચોક્કસ પાકી છે. તે તો ખોટી ન થાય કોઈ થકી રે, કોઈ થી આ વાત ખોટી નહીં કરી શકાય. કહે નિષ્કોળાનંદ એમ નકી રે, વચન લોપી જાણે સુખ લે શુરે. આ સ્વામી કહે છે હું નક્કી કહું છું એમ. તે તો કહેશું કહેવાને જો રે શુરે, વચન લોપી જાણે સુખ લે શુરે. માટે ભગવાનને પ્રસન્ન કરવાની જેને આશા હોય એ પરમાત્માનો મહિમા જેને સમજાણો, ભગવાનને રાજી કરવા છે આવા જેના વિચારો હોય, ભવદુઃખમાંથી નીકળવું છે, પ્રભુ સાનિધ્ય જાવું છે, આના દેહે અમારે અખિલેશ્વરની આગળ જાવું છે, આવું કંઈક જેને થતું હોય હૃદયમાં એ ભલા થઈને આગીને કોઈ ન લોપે એમ નિષ્કુળાન સ્વામીનો આંતરિક અવાજ છે. આજ્ઞાની બાઉન્ડ્રીમાં રહો. આજ દિવસ સુધી કદાચ લોપાણી હોય ભલે, પણ હવેથી મહેરબાની કરો. હવે જે જે ઇન્દ્રિયો વડે કરીને આજ્ઞા લોપીએ છીએ તે ઇન્દ્રિયોને કહી દો કે હવે મહેરબાની કરજે. ભગવાનની આજ્ઞા નથી એવું ભલે સાંભળ્યું આજ દિવસ સુધી, ભગવાનની આજ્ઞા નથી એવું ભલે આજ દિવસ સુધી કદાચ જોયું, પરમાત્માની ના છે એવું ભલે આજ દિવસ સુધી કદાચ સ્પર્શ સુખ લીધું, ભગવાનની આજ્ઞા નથી એવું કદાચ આજ દિવસ સુધી આપણે કાંઈક સૂંઘ્યું, પરમાત્માની આજ્ઞા નથી એવો કદાચ આપણે રસાસ્વાદ કર્યો, ભગવાનની આજ્ઞા નથી એવું કાંઈક બોલ્યા, ભગવાનની આજ્ઞા નથી એવું કાંઈક આપણે ચાલ્યા, કે ભગવાનની આજ્ઞા નથી એવું કાંઈક આપણે હાથે કરીને કર્મ કર્યું. એ બધોય કરતા કર્યું, પણ હવે આ વચન વિધિ સાંભળ્યા પછી હવે બંધ થાય કે ન થાય? કે હજી એ નહીં બંધ કરવાનું? તો પછી ચાલુ જ રાખવું, પછી જોયું જાય છેલ્લે. પણ હવે બંધ કરવું જોઈએ. નિષ્કુળાનંદ સ્વામી જેવા સાધુનું આપણે નહીં માનીએ. આ નિષ્કુળાન સ્વામી કહે છે એ નથી માનવું, તો પછી વિચાર કરજો અક્ષરધામમાં મહારાજ આગળ કેમ રહેવાશે, ભગવાનની સેવામાં કેમ જવાશે. આજ્ઞા ઉલ્લંઘી સઠસોર પતે જે ગૌતમ ઘરમાં એ કરે ગતે જે
તેણે દુખ પામંગ માયે અતેજે રહ્યું નહીં સુખ શરીર મારતે જે. હવે સ્વામી ઇન્દ્રની વાત લખે. ઇન્દ્ર એ આજ્ઞા લોપી ગૌતમના ઘરમાં ગયો. હવે એને કરીને એને મહાદુખ થયું છે. કથા બહુ પ્રસિદ્ધ છે, વિસ્તાર કરતો નથી. ઇન્દ્ર અહલ્યાની સાથે એની ઝૂંપડીમાં ગયો છે. ઇન્દ્રના માથે પછી ગૌતમ ઋષિનો શાપ થયો અને ઇન્દ્ર મહાકષ્ટને પામ્યો છે. સુખ શરીરે શાનું રહે લોપી આવે નાશે ને આગન્યા સચે સરખી ત્રિયાતજી રાચો અહલ્યા રૂપે વિવેક વિના. ઘર આંગણે સચી જેવી ઇન્દ્રાણી હતી. સ્વામી કહે છે કે નિજ પત્નીનો ત્યાગ કરીને પર નારીમાં મોહ પામ્યો. અહલ્યાના રૂપમાં ભાઈ આસક્તિ પામ્યો. હવે શરીરે સુખ ક્યાંથી રહે? આ વચન વિધિ ગ્રંથમાં બૃહસ્પતિનું આખ્યાન આવ્યું. એ સ્ત્રીમાં લેવાવાથી આજ્ઞા લોપી એવું આવ્યું. ઇન્દ્રનું આખ્યાન છે તે પણ સ્ત્રીમાં લેવાવાનું આવ્યું. બ્રહ્માનું આખ્યાન છે પણ તે સ્ત્રીમાં ભ્રષ્ટ થવાનું આવ્યું. મોટા ભાગનું ભગવાનના ભક્તને ભગવાનનું વચન કામ લોપાવડાવે છે. કામી પુરુષ પરમાત્માની મરજીમાં રહી શકતો નથી. કામનો વેગ મહાભયંકર વેગ છે. જેણે કરીને જીવ પરમાત્માની આજ્ઞાને ભાન વિનાનો થઈને લોપી નાખે છે. સ્વામી કહે પુરંદર ને ઋષિ પાતની ભોગવો એ ભલો નહીં પણ અમરેશના અભિમાનમાં ખોટને ખબર નવા રહી. અમરેશ એટલે ઇન્દ્ર. ઇન્દ્ર રાજાને ઋષિની પત્નીને સાથે સુખ લેવો સ્વામી કે હારું નથી. પણ અમરેશના અભિમાનમાં એને ખબર નથી રહી. ગૌતમ પત્નીને ત્યાં ગયો છે. એવી અવળાય જો ઇન્દ્રની આપો શાપ ઋષિ એ રોષમાં કયો સહસ્ત્ર ભગ પામી પુરંદર રેજે સદા સદોષમાં. ગૌતમ ઋષિએ ઇન્દ્રને શાપ દીધો છે પાપી તું એક ભગમાં લોભાણો માટે તને શાપ દઉં છું કે જેમાંથી પાંચ અને પરુ નીકળે છે એવા તારા શરીરે હજાર ભગ થાય. આમ શાપ દીધો કાયમને માટે તને ઇન્દ્ર દોષ રે કલંક રે માથે આખા શરીરમાં કાણા પડ્યા છે. માલિક રુધિર ને પાંચ પરુ વહે છે. શરીર સારું એ ગંધાય આવી ઇન્દ્રના શરીરની પરિસ્થિતિ થઈ ગઈ. આ એને માથે દુઃખ આવ્યું ભગવાનની આજ્ઞા લોપતા. પરણી ને ધરણી ઘણી રાખે પરણી ને કેટલી સ્ત્રીઓ રાખે તો એ ન થાય આજ્ઞા લોપ और नारी एक मापण थयो ऋषि नो कोप। पर नारी एक नी साथे जो इंद्र ए काम अयोग्य कर्यो तो ऋषि नो कोप थयो छे। वळी भूंडा दुख ने भोगवा कर्यो कमल नावन माई वास। जा जा हती एनी कीर्ति त्या त्या थावा लागी हास। शरीर मांड्यू पीड़ा पामा पीड़ा नी शांति ने माटे एने कमल वन मा वास कर्यो छे। स्वामी कहे छे के अरसा मा ज्यां ज्यां इंद्र नी कीर्ति हती त्यां त्यां सब लोको एना दांत मांड्या काढवा। कीर्ति माथे पाणी फरी वळ्यू, आबरू ना घाकरा थई गया, मोढू देखाड़ा एवं न रह्यू। हृदय अति ग्लानी पाम्यू छे। भगवान नी आज्ञा लोपाथी जीवात्मा मा हतु ये तमाम दैवत नाश पामी गयो। यम वचन लोपे जो लज्जा रहे तो कौन माने वाचन ने। परमात्मा नी आज्ञा लोपे छताय एनी संसार मा जो एवी ने एवी आबरू रहती होय तो आ जगत मा आज्ञा पाळवानी माथाकूट कोण करे। महाप्रभुनी मर्जाद मुकी सहु वर्ते गमते मान ने। महाराज नी आज्ञा मुकीन मर्यादा ने मुकीन सब कोई मन गमतु वर्तन करे। मन माने रहता मोट मरे तो कौन बैठे वचन नु दुखा। निष्कुलानंद तो नर अमर वर्ते हरि थी सहु विमोखा। तो बधाई भगवान नी आज्ञा थी विमुख वर्ते छे। जो आज्ञा मां काई सार न होय तो आज्ञा कोण राखे। अमे छपैया गया था तारे पूजा बे चार जणानी अमारे ट्रेन मां रही गई। अयोध्या थी चाली ने छपैया गया। अयोध्या थी ट्रेन लखनऊ थई छपैया आववानी। पछी अमारा मन में एम के ट्रेन पोगी जशे, आपणे हारे काई सामान लई जावो नथी, खाली चालता छपैया जाई ते ठेलो ट्रेन मां रवा दीधो अने अमे चालता गया। હવે ટ્રેન કઈ અટવાઈ ગઈ તે આવી જ નહીં। અમે સાંજે સપૈયા પહોંચી ગયા, કીધું રાતમાં ટ્રેન આવશે તો રાતે આવી નહીં, સવાર થયું ટ્રેન આવી નહીં, સવાર બપોર થયું તોય આવી નહીં, ને જેઠ વૈશાખનો તાપ અને પૂજા કર્યા વગર મહારાજ કે અમારા આશ્રિત હોય અન્ન જળ લેવું નહીં। પછી નારાયણ સરોવરમાં ગળા અમાણા પાણીમાં બેહી રહી, તરસ બહુ લાગેલી। પછી પાછા ત્યાંથી હાલીને ત્રણ વાર સ્ટેશને આવ્યા ને પાછા પાછા ગયા। હવે છપૈયાનું સ્ટેશન બહુ છેટું, બહુ તરસ લાગેલી, ગળું હુકાઈ ગયું હતું, એટલે છપૈયાના સ્ટેશનમાં ડંકી મૂકી છે, ડંકીએ પાણી કાઢી કાઢીને માથે સાંટા કરવી, હાન પડી ગઈ, પછી તો હાવ ગળું હુકાઈ ગયું। પછી બીજા હતા અમારી અરે એક બે, એને તો ખાઈ લીધું, એ કે મૂવું હળું। પછી એમના એક હું છે સન સ્વામી, પછી એક ભક્તિ સંભવ સ્વામી, એક આત્મપ્રકાશ સ્વામી, ભક્તિ સમૂહની આત્મપ્રકાશ સ્વામી અને અમે ત્રણ, પછી એમના રાત્રિના 10 વાગ્યા સુધી, પછી તો જાણે છેલ્લે ડસકે પ્રાણ આવે એવું થયું તે ગાડી આવી। પછી રાતે 10 વાગ્યે એ સ્ટેશનના ક્વાર્ટરમાં ડંકીએ નાઈને પૂજા કરી અને ન્યા પાણી પીધું। હું એ કહેવા માગું છું કે મહારાજની આજ્ઞામાં જો રહી તો ભગવાન રાજી થાય, તારે આજ્ઞા પાળવી એ કઠણ છે, એ હેલી વસ્તુ નથી,
ભૂખ વેઠવી પડે, બધું વેઠવું પડે, ટૂંકમાં આગીને પાળવી હોય એને.
મનમાં રહેતા મોટપ મળે, મનમાં રહેવાનું મોટપ મળે તો કોણ વેઠે વચન નું દુઃખ,
તો વચન નું દુઃખ કોણ વેઠે.
નિષ્કુળા આનંદ તો નર અમર, વર્તે હરી થી સહુ વિમુખ,
તો બધાય પરમાત્મા થી વિમુખ વર્તે, મન ગમે એમ કરે જો એમના સુખ મળતું હોય તો. પણ ભગવાનની આજ્ઞા હોય આ ન કરવું આ કરવું એનો વિભાગ કરીને જીવ જો વર્તે તો ક્યારેક સંકટ પણ આવે, ક્યારેક ભગવાનની પરીક્ષા લે, ને જે કાંઈ કરતો જ નથી એની પરીક્ષા એ કોણ લે, એટલો વિચાર કરવો. અમે એકવાર લારામાં બેસીને જતા હતા, તે ખટારા વાળાને અમે શરત કરી કે તારે કોઈ સ્ત્રી આમાં ન લેવી. અમે બેઠા હોય ત્યાં સુધી ક્યાં તો તને 2-2 રૂપિયા વધારે આપી દે હું. અરે કોઈ ગરીબ વખત હતા ખબર નથી. પછી આગળ ગયા ત્યાં એક જગ્યાએ લારું ઉભું રાખ્યું. હવે થયું એવું કે અમે એ લારામાં બેઠા હતા, બીજા 2-4 આદમી બેઠા હતા. એક સ્ટેશન આવ્યું, ત્યાં ઊભું રાખ્યું, 2 આદમી ને 1 બાઈ એ લારામાં ચડવા માટે આવ્યા. એટલે અમે ઓલ્યાને કીધું કે ભાઈ આ બાઈ નો બે તું ધ્યાન રાખ. એટલે ઓલો માલિક હોય ને બધા પૈસા ઉઘરાવતો એ લારામાં માણસ, એ કહે ભાઈ બાઈ નો બેસો. હવે થયો એવો કે ઓલો લારીમાં બેઠો હતો જે એની એ બાઈ કઈ ખગી થાય, એ કે અવતારે અવતારે અવતારે, એટલે તમે ક્યારે જાવ છો, તો કે અહીં જાઉં છું. એને હગ પણ નીકળ્યું, એ કે અવતારે અવતાર્યો. અને અમે કીધું કે ભાઈ તું બેહવા દઈશ નહીં. ઓલો કે તમે બેસો નહીં કે અહીં સાધુ બેઠા છે એટલે. તો ઓલો કે આવવા દે ને, હવે તું તે થોડું એને મફત બેહવાનું. એટલે ઓલો કઈ બોલ્યો નહીં. એટલે એ બાઈ લારામ ચડવા માંડી, એટલે એમે તરત ઠેકડો મારીને હેઠા ઉતરવા માંડ્યા. ત્યારે ઓલો ડ્રાઈવર આમ જોઈને ગયા, કેમ મારા જેઠા ઉતરે, તો ગલી બાઈ બે, તો કે નહીં નહીં બાઈ નો લઈશ કે. ધન કે બાઈ એક હતી ને, અમે 4-5 જણા હતા, એટલે એને ભાડું અમારું અમુથી વધુ આવ્યું હતું. એટલે એ કે બાઈ લઈશ માં આપણે તો આમુથી ખોટી જાય એવું જ કે. એટલે આ બધા ભલે બેઠા, એટલે એને બાઈ ન લીધી. એમને ઓલ્યો જે લારીમ બેઠો હતો ને એ ખરેખરો ખીજાણો પછી અમારા માથે. પછી એને એનું સ્ટેશન આવ્યું ત્યાં સુધી અમારા ઉપર દાજ કાઢી, એટલી બધી એ ગાયું બોલ્યો ઠેઠુંથી. એમ અમને સાંભળ્યા આવ્યા એમને, એ તો કાંઈ કાંઈ બોલતો હતો. જો એને હગપણ વાળી બાઈ હતી ને એને બેહવા ન દીધી એમાં ખીજાણો. હવે એને ખીજાવવું હોય તો હકીકતમાં લારી વાળા ઉપર ખીજા, કોઈની ઉપર ખીજાવવાનો એને અધિકાર જ નથી. લારીનો કાંઈ માલિક નતો, લારી વાળાને જેને લેવાય એને લે, ન લેવાય ન લે. અને આપણે યારે હું પ્રશ્ન છે ને, પણ તો એ બહુ ખીજાણો. એ કે ઉપરથી પડ્યા છો ને આમ છો ને તેમ છો ને કાંઈક બોલ્યો એ તો. એટલે આવું થાય કરવું, ક્યારેક ગાળો ખાવી પડે, આગીને પાળવી હોય તો બધું થાય. અને એકવાર તો અમે જતા હતા અને શરત કરેલી કે તું ભાઈ બૈરા લઈશ નહીં, ત્યારે એણે વચ્ચેથી બૈરા લીધા, તે વચ્ચે ઉતરી જવું પડ્યું. પછી ત્યાંથી ઠેલા પકડીને હાલીને જવું પડે. ઓ આગીને પાળવી હોય તો બધું થાય. અને સીધું પોટ લઈને બેસી જવું હોય ઠીક આવે ત્યાં તો કાંઈ દુઃખ જ નથી, લ્યો આરામથી પગી જાવ ગમે ને. એમ સ્વામી કહે છે, મનમાં રહેતા જો તમને મોટે મળતી હોય તો વચનોનું દુઃખ કોણ વેઠે. વિચાર કરો, આ ભગવત ભક્તો પરદેશમાં જાય છે ત્યાં ન્યા કાંઈ ખાવાનો આહાર હારો મળે નહીં, અઠવાડિયું 2 અઠવાડિયું ત્યાં રહે, તેને કાંઈ ત્યાં સગવડ ન હોય તો બિચારા શાકભાજી ખાઈ નહીં રહે, બીજું ત્રીજું ખાય નહીં, તો એને એ દુઃખ નહીં. અને બીજા બધા પરદેશ જતા હોય છે કુસિંગીઓ, એ તો લહેર મારતા હોય ત્યાં જઈને, એને કાં કાંઈ બેઠવું છે, એ જલસા મારે. એમ ભગવાનના ભક્તને આજ્ઞા પાળવામાં અહીંયા દુઃખ પડે દેહને, હો પણ જીવ એનો અંતે સુખી થાય. ભૂમા એક ભૂપતિ
નહુષ રાજાના જે વળી વાત કરે છે નહુષ રાજાની, તે પુણ્ય કરી પામ્યો ઇન્દ્રાસન, જે પૃથ્વી ઉપર એક નહુષ નામે રાજા હતો એણે એટલું બધું પુણ્ય દાન કર્યું કે પુણ્ય કરીને એને ઇન્દ્રાસન મળ્યું. ત્યારે કર્યું ઇન્દ્રાણી વરવાનું મન, જે લ્યો ઇન્દ્ર કમળવનમાં ગયો ત્યારે ઇન્દ્રાસન ખાલી પડ્યું. ઋષિ મુનિએ વિચાર કર્યો કે રાજા રાજગાદી ઉપર હોવો જોઈએ, રાજા વિનાનું રાજ ન રખાય, માટે કોકને બેહાડો. પછી બધા ઋષિ મુનિએ નક્કી કર્યું કે આ નહુષ રાજા ઇન્દ્ર પદને યોગ્ય છે, એવો પુણ્યશાળી જીવાત્મા છે, ધર્મનિષ્ઠ છે, ભગવત ભક્ત છે, માટે નહુષને ઇન્દ્રાસન ઉપર બેહારો. પછી નહુષ રાજા ઇન્દ્રાસન ઉપર બેઠા. હવે પુણ્યશાળી ધર્મનિષ્ઠા વાળો ભગવાનનો ભક્ત હારો હતો એટલે સંતોએ અને ગાદીએ બેહાડ્યો. ત્યારે ગાદીએ બેહીને એને અવળું કર્યું. લ્યો મળો એ અવળું કરે એનું તો કોઈ આખ્યાન લખે જ નહીં, કારણ કે એવાનું કેટલાકનું લખવું, કારણ કે એ તો બધા અખંડ કઈ લખે પાર ન આવે એવું હોય. પછી ઇન્દ્ર થયો જયારે નહુષ, ત્યારે નહુષને એમ થયું કે ઇન્દ્રની તમામ સંપત્તિનો માલિક થયો અને તમામ સંપત્તિ હું ભોગવું છું. ઇન્દ્રના દાસ દાસીઓ નોકરો અપ્સરાગણ સિંહાસન બીજું બધું, પણ કે એક ઇન્દ્રાણી નહીં, બીજા બધા કઈક વાત સાચીશ, ઇન્દ્રનું બધું તમારું થયું તો ઇન્દ્રાણી તમારી કેમ ન થાય? પાછા અડખે પડખે વાળા હોય ને કુસિંગી, એ પાછા આને કે દોષ આ કેમ ન થાય, આવું જોઈએ બધું આમ હોતે. એટલે આને ભાઈ ને પછી પણવાની ઈચ્છા થઈ કરે કરી. ઉન્માદ થઈ કયું એમ વચન, જે ઇન્દ્રાણી બેઠા છે ત્યાં ગયો અને ભાઈ અમલ પીને ગયેલો સ્વામી એમ કે છે, દારૂ બારૂ પીધો હશે ને કઈક અમલ મુલ ગોળ્યો હશે, પછી ઠેકાણું ન હોય બહુ બોલવાનું. વચન કહ્યું વિકાટા અતિ અતિ વિકાટ વચન કહ્યું. શું કહ્યું? તું વાર મને વેગે કરી, વેગે કરીને વારે એમ, વારે એમ સીધું નહીં, જલ્દી મારી સાથે લગ્ન કરી કે. ત્યારે ઇન્દ્રાણી કહે વરી હું ઇન્દ્રને હવે કેમ વરું નરને ફરી, એક વાર હું વરી ચૂકી છું ઇન્દ્રને, હવે મારે નારીને ફરી ન વરાય, હું તમને કેમ વરું? ત્યારે નહુષ અમલે થયો આંધળો, ભાન નથી, ખરા ખરી ખબર ન પડી. ત્યારે એ જાણ્યું ઇન્દ્રાણીએ જોરે વરસે. ઇન્દ્રાણી મનમાં ગભરાણી, કઠણાઈ છે અને બહુ ભાન છે નહીં, અને આ બળાત્કાર કરશે, મારી નાક આને કાયમ નહીં લાગે. એટલે ઇન્દ્રાણી માં હોશિયાર હતી, એને એમ કહી દીધું કે જો તમે સાંભળો, મારે હમણાં 6 મહિના વ્રત છે, માટે 6 મહિના પછી તમને હું વરીશ, માટે તમે ચોક્કસ મારું વચન સાચું માનજો. એટલે આને રાહત થઈ કે 6 મહિના પછી રાજી ખુશીથી જો લગ્ન કરતી હોય તો આપણે બાળાત્કાર એને હેરાન કરવી નહીં. પછી ભાઈ પાછો ગયો, પછી ઇન્દ્રાયણીએ બૃહસ્પતિને પૂછ્યું કે ગુરુ ઇન્દ્રએ આવું કર્યું. બૃહસ્પતિ શું કે, કારણ કે ઓલો રાજા વર્ષાસન એનું ખાવવાને, એટલે એ કે આમાં મારે કઈ બોલાય નહીં, પણ તને એક વાત કહુતા કે શું, તાકે તું દેવીની ઉપાસના કર. પછી એને દેવીની પૂજા કરી, પછી દેવી પ્રસન્ન થયા. દેવી કે શું છે, કે મારા માથે આવું દુઃખ છે, તારે કે તું ઇન્દ્ર પાસે જા કમળવનમાં, હું તને ત્યાં પહોંચાડું છું. ઇન્દ્ર કે એમ કરજે. પછી ઇન્દ્ર પાસે મોકલી, ઇન્દ્રને જઈને વાત કરી કે નહુષ રાજા આવા વિચારવાળો થયો છે. ત્યારે ઇન્દ્રમાં હોશિયાર એને યુક્તિ શીખવાડી. ઇન્દ્ર કે એવું કહેજે કોરે વાહને બેહીને પણવા આવે. ત્યારે આ કહ્યું આવ કોરે વાહને ચડી. પછી ઇન્દ્રાણીએ આને કહ્યું કે હવે પણવા તમે આવો, પણ અપૂર્વ વાહન ઉપર આવો. કોરું વાહન એટલે આ દિવસ સુધી ન બન્યું હોય એવું કરીને આવો, કોઈએ ન કર્યું એવું. એટલે આને વિચાર કર્યો કે એવું તો શું હશે. પછી મનમાં નક્કી કર્યું કે બધા પણવાઈ ગયા છે તો ભણાય વાહનમાં કયા હશે, ઘોડા ગાડીના, બીજા ત્રીજા વાહનમાં, બળદ ગાડીના,
ત્યારે એવું નવું ક્યાંથી ગોતી લાવવું? પાછા એ નક્કી કર્યું કોઈ ઋષિઓને રથે જોડીને પણવા નહીં ગયો હોય, આપણે એવું નવું વાહન કરીએ કે ઋષિ સાધુ સંતન બધાને કે અરે ઉભા તા માળા બાળે હેઠી મૂકો, મારે પણવા જવું છું, ઉપાડો રથ, ઉપાડો પાલખી, ઉપાડે વિચાર કરો હવે એને પણવા જવું, આને ઉભા કર્યા બધા. હવે આવડા પણવા દે ખરા એને. પછી વાહન સારું વિલખા કર્યા પણ કોરું વાહન નવા જડ્યું, ત્યારે શિબિકાએ ઋષિરાએ જોડ્યા તેનું પાપ તરત નડ્યું. પછી ઇન્દ્ર પણ આળસી ગયું, સર્પ સર્પ કહેતા સર્પ થયો. પછી રથે જોડ્યા એમાં અગત્ય મુનિ ને જોડેલા, એ મહાસમર્થ ઋષિ કહેવાય છે, સમુદ્ર નું પાન કરી ગયેલા વૃદ્ધ અવસ્થા, એટલે ઇન્દ્ર નો ભાર આ તો ખાઈ પીને હારો હોય, તાજો વજન વધારે હોય. આ ગઢા ઋષિ તપસ્વી તો બહુ ઉતાવળા હાલી હકે નહીં, હાલતા હતા એમ તો, પણ આને ઉતાવળે બહુ થયેલી, જાનના ગોડા ધોળવે બહુ, તમને ખબર હોય ઉતાવળે બહુ હોય સમજ્યા, એટલે ઉતાવળે બહુ કરી. હવે આ ઉતાવળ હાલે નહી કે હાલે હાલે, ત્યારે સંસ્કૃતમાં સર્પ સર્પ એટલે જલ્દી ચાલો, જલ્દી ચાલો એવો અર્થ થાય. ગિરવાણ ભાષામાં બોલે ઈવડે દેવતાઓ સર્પ સર્પ, અગસ્ય ને કે જલ્દી હાલો, જલ્દી હાલો. એટલે અગસ્ય બિચારા હાલી હકે નહીં, હાલ્યા નહીં એટલે માર્યું ઠેબું, ઋષિ ને પાટું માર્યું એને બેઠા બેઠા, ખબર હાલતો નથી પણ મોડું થાય. અને અગસ્ય મુનિ નો ક્રોધ ભભૂકી ઉઠ્યો. અગસ્ય મુનિ કે પાપી રાધમ, જા અજગર થઈને પૃથ્વી ઉપર પડી ગયા. તે ન્યાથી ભાઈ અજગર થઈને પડ્યો હેઠો, નિયમ કહેવાય છે 80,000 વર્ષે ન્યાથી હેઠો પડે, 80,000 વર્ષે આવે પૃથ્વી ઉપર, જા અગરો મોટો અજગર થયો. તે પહેલાનો થયેલો સત્યુગ વખતનો, તે પાંડવો જયારે વનમાં રખડતા હતા ત્યારે આ તળાવે ભીમ પાણી લેવા ગયો, બધા તરસ્યા થયા કુંતા ડોસી, તઈને અજગરે ભીમને જાયલો. પછી બધા યુધિષ્ઠિર રાજા આવ્યા, બધા આવ્યા, ભાઈ યુધિષ્ઠિર રાજાને પ્રશ્ન પૂછે છે, તારે એનો ઉદ્ધાર થયો, એટલા હજાર વર્ષ સુધી અજગર રહ્યો. નિષ્કુળાન સ્વામી કે ઇન્દ્ર પણ આળસી ગયું, અજગર થયો. વચન દ્રોહી નું ફળ જોઈ રખે કોઈ વચન લોપ ભયો. સ્વામી કે છે કે આવું નહુષ નું, ઇન્દ્ર નું, બ્રહ્મા નું, આ બધાનું દુઃખ જોઈ તમે કોઈ આગીને લોપશો, માં જો આગીને લોપશો તો દુઃખ આવશે, બહુ જબરું દુઃખ આવશે, માટે આગીને રહેવું. આ જગત માં ઘણા દુઃખ આવે છે બિચારાને, ગામમાં આગને લોપી હોય ને તે હલાય એવું ન હોય. અમે એક ગામમાં ગયેલા ને મોટો હરિભગત પણ વચન લોપ થઈ ગયેલો, આવી રીતે કથામાં ન આવે. મેં પછી આગ્રહ કરીને પૂછવા માંડ્યો કે લ્યા પણ ઓલ્યા કેમ આવતા નથી, ઓલ્યા કેમ આવતા નથી. પછી એક હરિભગત મને ખાનગી કે સ્વામી એને હમણાં બહાર નીકળાય એવું નથી. મેં કીધું બહાર નીકળાય એવું નથી એટલે હું કઈ માંદા પડી ગયા છે કે? આમ તો હારા છે પણ આમ જરાક થઈ ગયું છે. મેં કીધું ઠીક આવું થાય લ્યો. ગુણાતીતાનંદ સ્વામી કહેતા ધ્યાન રાખજો હરિભક્તો, એમ સ્વામી કહેતા હતા કે કાળા ખરીઓ આવે છે. સ્વામી કે હવે એકડમલ કરવા નહીં, પહેલા એકડમલ કરતા એટલે એકલિયાને ફરવા મોકલતા દેશમાં. સ્વામી કે એકડમલની કાળા ખરીઓ આવે છે ને અમારે એક એકડમલ છે તે રાત્રિ દિવસ બીક લાગે છે કે રખે કંઈક કફાત આવશે એટલે મોડા સમાચાર આવશે કે એણે આવું કર્યું એમ. સ્વામી કે એકાંતમાં કોઈ સ્ત્રી ભેળા રહેવું નહીં, રસ્તે સ્ત્રી હારે હાલવું નહીં, અને કોઈ બાઈને ભારો ચડાવવા જવું નહીં, કેમ જે એમાંથી જીવ છે ને એ ભ્રષ્ટ થાય એમ સ્વામી કહેતા. અને કપાળે કાળી લીટી લાગી તો મરતા સુધી ભૂંઆઈ નહીં, અને એકાંતમાં પોતાની દીકરી સાથે રહેવું નહીં, માં સાથે નહીં, વાડીએ ખેતરમાં મોટા મોલમાં કે ઓડીએ ક્યાંય પણ એકાંતમાં રહેવું નહીં, માં હોય દીકરી હોય એની હારી તે. કારણ કે એમાંથી ક્યારેક ઇન્દ્રિયો ભૂલ ખવડાવે ને ભૂલ ઘડીક થાય ને જિંદગી આખી પછી મોઢું કાળું લઈને સમાજમાં રહેવાનું, એ દુઃખ એના જેવું એક કઈ નહીં, એના કરતા મરી જવું ઉત્તમ. બોલ્યું, એથી ભંગાર દુઃખ છે. સ્વામી કે છે, વચન દ્રોહીનું ફળ જોઈ રખે કોઈ વચન લોપો ભયો. માટે કોઈ વચન લોપશો માં ધ્યાન રાખજો. પણ અટપટી છે એ વાર્તા કરવું ગમતું ગોવિંદાતણો. સ્વામી કે વાત એ કઠણ છે, ભગવાન નું ગમતું કરવું. એ માન કર્મ વચને કરે મેલવું ગમતું આપણું. માન કર્મ વચને કરીને આપણું ગમતું મેલી અને ભગવાનનું ગમતું કરવું, એ વાત અટપટી છે. અતિ રાજે થઈ રળે આત રહી જે કોઈ વર્તે છે વચનમાં. ફેર પડે તો ફડકી મરે અતિ તાપ થાય તનમાં. એમ પાળે હરિની આજ્ઞા એ માનો વચનની મૂર્તિ. નિષ્કુળાનંદ એને નિરખતા રહે નહીં પાપ એ કરતે. આવી રીતે ભગવાનની આજ્ઞા પાળે, પરમાત્માનું ગમતું કરે, વચનમાં ફેર પાડે નહીં અને ફેર પડે તો ફડકી મરે, શરીરમાં તાપ થઈ જાય, આવા જે હોય સ્વામી કે એને વચનની મૂર્તિ માનજો. શું નિષ્કુળાન સ્વામી કે એવા આજ્ઞા પાલક જે છે એવા ભગવદ ભક્તને સંતને નિરખતા રહે નહીં પાપ એક રીતિ. એના દર્શન માત્ર થી તમામ પાપ બળી જાય છે. લો, એનું દર્શન આવું છે, આજ્ઞા પાળે છે. એનું માટે ડાયા માણસો મહારાજના વચનમાં વળગી રહે. વચન આધારે વર્તે છે જે હાજે મોટા સુખને પામશે તે હાજે. એહ વાતમાં નહીં સંદેહ જે લોકે પરલોકે પૂજા યોગ તે હાજે. વચન આધારે જે કોઈ રહે છે સ્વામી કે મહાન સુખને પામશે. આ લોકમાં પરલોકમાં એ માણસ પૂજન કરવા લાયક છે જે પરમાત્માની આજ્ઞામાં રહે છે. જે ભગવાનની આજ્ઞામાં નથી રહેતો એ પૂજા કરવા નહીં લાયક નથી, એને પૂજવા નહીં. લોક લોકમાં બરો રહેશે એની રોડે રે તશું. વચન વાલા ના વાલા કરે પ્રસન્ન મને રાખ્યા પ્રેત શું. વચન પાળતા જો વિપત પડે તો સહે શ્રદ્ધા એ કરે. વચન લોપતા જો સુખ મળે તો ઘોળ્યું પરું મેલે પર હરે. વચન ભગવાન નું પાળતા જો એને દુઃખ આવે તો શ્રદ્ધા એ કરીને સહી લે કે લ્યો. અને ભગવાન નું વચન લોપતા જો કદાચ સુખ મળતું હોય તો એ સુખ નહીં ઠેબું મારે જોઈએ જ નહીં. આજ્ઞા લોપવાથી મળેલું સુખ એ જ અમારે મન દુઃખ છે એમ ભગવાનના ભક્તો કહે છે. આજ્ઞા પાળતા પાળતા જે દુઃખ આવે એ જ અમારે સુખ છે. માટે વચન લોપે સુખ મળતું હોય, સંપત્તિ મળતી હોય એને બે હાથ જોડવા જોઈ જ નહીં. વસન વસન ભૂષણ ભૂમિ મર મળે તિલકીનું રાજ. વચન જાતા જાતું કરે જાણે થાય થી અકાજ. અસન વસન એટલે અન્ન વસ્ત્ર ભૂષણ ભૂમિ. ભલે સ્વામી કે ત્રિલોક નું રાજ મળતું હોય પણ જો ભગવાનની આજ્ઞા લોપાતી હોય તો એને જાતું કરે. કેમ જે એ જ મોટું અકાજ છે એમ મનમાં માને વિચાર કરવો. એ ગરીબ ભગત મને કહેતા કે અમે એક મંદિરે વસ્તુ દેવા ગયા હતા. પછી અધિકારીઓ એવું કહ્યું કે આ વસ્તુ અમને આપી દો અને અમે તમને આ તમારી વસ્તુ 1000 ની છે પણ મેં આ ખોટું બિલ કરી દઈ છે, તમારે અમારે એવો સંબંધ, સમજ્યા કે તમારે આ બિલ લઈ લેવું આવું. તારી હરિભગતે હાથ જોડ્યા અને એમ કીધું, તમે સુખેથી નરકમાં જાઓ, અમારે નથી આવવું. કેસ ઈ કે મેં એવું કીધું એને મોઢે, તમે સુખે નરકમાં જાઓ, અમારે નથી આવવું. એ દાડસનો વેપાર કેસ ન્યા બેન કર્યો, એ અધિકારી અરે વેપાર નહીં કરવાનો. ભાગીદાર કરે ને આપણને, તો થોડાક ભાગીદાર થઈ જાઓ, બિલ આ ગુપાસું કરીએ, એમાં તમારો થોડોક ભાગ આપણે હિમપીન ઠાકોરજીનું ખાઈ, બે કોળિયા તમને, પાંચ અમારા ને બે તમારા, કોઈને કહેવા નહીં હોતા કે હો હિમપીન લાભ લે. હું પણ ઈવડો એ બળ્યો જીવ, એને મોઢે કહી દીધું, આપ એકલા પધારો. પ્રહલાદને કહ્યું એના પિતા એમ, તને આપું રાજ અધિકાર. પ્રહલાદજી ને હિરણ્યકશિપુ કહે છે, બેટા હું કહું એમ માન, મેલી દે આ ભગવાન નું ભજન ને ભગવાન નું વચન ને બધું, તને આજથી રાજ આપી દઉં. નામ મેલી દે નરહરિનો, આજથી માં કરે ઉચ્ચાર. આજથી ભગવાન નું નામ લેતો ને ત્રિલોક નું રાજ આપી દઉં તને, લ્યો. પણ હળવા સુખ સારું હરિજન, મૂકે કેમ મોટા સુખ ને. અલ્પ સુખ સારું પરમાત્માનો બુદ્ધિવાશાળી ભક્ત એમ એ મહા મોટા સુખ ને કેમ મૂકી દે. અને નહીં જેવા નાશવંત સુખ સારું થઈને જે મોટી સંપત્તિ ભગવાનનું સ્વરૂપ ભગવાનનું ધામ ભગવાનનું સુખ એને મૂકી દે છે, એ તો બુદ્ધિ વિજ્ઞાનો છે, મૂરખ છે. પણ હળવા સુખ સારું હરિજન, મૂકે કેમો મોટા સુખ ને. લોપી વચન મન લલચે, એવું ઘટે ઘણું વિમુખને. લોપી વચન મન લલચે, ભગવાનનું વચન લોપી અને સંપત્તિમાં મન લાલચ પામે, એ ભગવાનના ભગતનું લખણ નહીં, વિમુખનું લખણ છે. કહો, એ ભગવાનના ભગતનું લક્ષણ નહીં. ભગવાનના ભગતનું હૃદય તો પરમાત્માની મરજી વિરુદ્ધ કાર્ય કરતા થરથર ધ્રુજે. ચિત્ત વિચારે ચડે કા કરવાથી મને ભગવાન દુખાશે, મારા ઉપર પ્રભુ કૃરાજી થશે, મારાથી આ ન થાય, એમ એના મનમાં ઉતાપ થાય. અને જેને કાંઈ પડી નથી આજ્ઞાની વસનની, એ તો ઠીક પડે મરતે. નાક કપાવી નથ પહેરવી, એ તો નારી નઠારીનું કામ છે. એથી મર રે અડવા, એવા ભૂષણ પહેરવા હરામ છે. નાક કાપીને પછી નથ પહેરે, પછી સ્વભાવ નથ આપે, એ કહો જોઈ. માટે એ નઠારી નારીનું કામ છે, એમ ભગવાનની આજ્ઞા લોપી અને ભજન ભક્તિ કરે, એ નાક કપાવી નથ પહેરે જેવું છે. એ ભક્તિ કઈ શોભા ન આપે. એવા ભૂષણ પહેરવા હરામ છે, એથી મર રહી અડવા. એના કરતા ભલે એમના ભૂષણ વિનાના રે. શું નાકને કાપી નાખે ને પછી ઘરાણા પહેરે, એની શોભા હું, એમ ભગવાનની આજ્ઞા લોપી અને પછી ખરેખરું ભજન કરે અને જગન કરે, તીરથ કરે, વ્રત કરે, દાન કરે, એનો અર્થ છે. ગાળ્યા સાળ્યા વગેરેનું બજારનું બનાવેલું બધું ખાણું લાવીને ઠાકોરજીને મોર અણકોટ ધરે, બજારની વસ્તુ બધી ધોયા વગેરેની, સાળ્યા વગેરેની, ગાળ્યા વગેરેની, પછી ખરેખરો અણકોટ ભરે. પછી ઠાકોરજી હાવ ભૂખ્યા છે ને ખાઈ જતા છે, પછી આ અણકોટ ભરીને પછી આ મોઢું આમ અવળું રાખીને ફોટો પાડે અણકોટનો, અને ભેરો એનો પાડે, મળી ગઈ અણકોટ ભર્યો એમ. અને હવે વખાણ કરે, બહુ સારો અણકોટ ભર્યો, 3000 નો ખર્ચ થયો. બોલ્યો પાછો વાત કરે, 3000 નો ખર્ચ, ભાવ સરસ, અમને અણકોટની પરિષદી આપજો. તો વાંધો નહીં, લઈ જઈએ, પાવન થઈ જાઓ તમે હોય તેને, ઉત્તમ પરિષદી છે. જ્યાં સુધી ઠાકોરજી મર રાખી હોય ત્યાં સુધી ઠાકોરજી નથી વી ગયો હોય, એની કોણ ગંધ લે? ઓહ, માલિક ઓલો તો તેલ આવે તો એ જોવું હોય તો એ થોડો પાણી લેવા જાય, આમ પરસેવો આમ નાખી જવો થોડો માલિક કંદો એ તાવડ દઈને થાય તો સમજો તેલ આવી ગયું છે. બોલો, એમાંથી એને તળ્યું હોય બધું એવી ઉત્તમ પ્રજાતિ નો અનુકોટ, માટે વિચાર કરવો જરા. પરિષાદી નો વિચાર કરવો, પરિષાદી છે હું છે એમ. પરિષાદી ખાધે કઈક આપણે પરિષાદીના જ નહીં થઈ જાય ને એમ વિચાર કરવો, એવું થાય છે. શું કરો કહો, લાડુ ભજીયા ઘરે કર્યા ને ગાંઠિયા બજારને લેવા આવ્યો, હાલો મંજર ગીરશો પાપડ બજારના, અમુક વસ્તુ બજારની, પછી કહેવાય કે ના ના અહીં રસોઈ છે પણ અડધું બજારનું મલકર, પાછા વાહવા થાય એમ. એ ભગવાનના ભગતને હસવું આવે છે કે આ વાહવા શેની થતી છે. સ્વામી આગળ કહે છે, કટી પટક કાઢી કરે પતાકા, એની અંગની શોભા જાય. સ્વામીએ કીધું કે હતો કે દિવાળીનો ટાણું આવ્યો ને હવ ઘરે ધજા પતાકા બાંધે ને આને લુગડાઈની સગવડ નહીં. એ કે હવ ધજાને પતાકા બાંધે છે, મારે કંઈક કરવું જોઈએ ને. પછી કટીપટ કાઢી ધજા પતાકા કર્યા, બીજું લુગડું નતું તો પછી કેળીનું વસ્ત્ર કાઢી નાખ્યું અને વાળીને પટ્ટા બાંધી દીધા ઉપર. ઉપર શોભા આવી થઈ પણ હેઠે આ શોભા ગઈ. એમ આમ ઉપર ખરેખરી શોભા થાય, અણકોટ થાળ પરસાદી બધું બહુ સારું કહેવાય, વાહ વાહ થાય ખરેખરી, પણ માલિક કોણ જોવે? એમ વચન ગયે વડાય મળે તેને પાપ રૂપ જાણી પરહરો, નિષ્કુળાનંદ નિશ્ચય કરી હરિવચન માં વાસ કરો. વચન ગયા પછી વડાય મળતી હોય, માન મળતું હોય, વખાણ થતા હોય, આ બધું સ્વામી કે પાપ રૂપ જાણીને છોડી દો. નિષ્કુળાનંદ નિશ્ચય કરી હરિવચન માં વાસ કરો, ભગવાનની આજ્ઞામાં વાસ કરો, આજ્ઞામાં રહીને થાય એટલું કરો, બાકીનું પડ્યું મેલો. ભગવાને એટલા સારું તે એવું લખ્યું કે તમારે જેટલા ઢોરની તમારે સંભાવના થાય એટલા રાખવા, વધારે રાખવા નહીં, એવું લખ્યું. અને ભૂખે મારવાની વચન વિરોધીની વડાય કશે જે, જે જન વચન માંથી ગયા ખસે જે, મનમુખી થય મુખે ભૂસી મસી જે, જુએ જે વદન તે જન દિય હસે જે. વચન વિરોધીની હું વડાઈ ગયા કેમ, જે માણસો વચન માંથી ખસી ગયા સ્વામી કે મનમુખી થયા ને મોઢે કાળી મસ ભૂસી, જે માણસ એનું મોઢું જો એ બધા દાંત કાઢે. હસી હસી હાશે કરે જોઈ એવા જનનું જાણ, કરે કાળો મુખ માન્યું રૂપાળું ક કહે હવે એને કોણ. બધા લોકો હસે છે કેમ, જે મોઢું કર્યું કાળું અને પાછું માન્યું રૂપાળું, આ તકલીફ છે. માટે સૌ કોઈ એના દાંત કાઢે, સૌને હસવું આવે. કેવી રીતે કે છે, વિધવાના રે કરે વડાઈ સુતા એક સારો જણી, પણ જાણતે નથી એ યોશિતા જે શિર ઉપર નથી ધણી. ધર્મ લોપીને કઈક મેળવ્યું છે ને એની નિષ્કળાન સ્વામી પટ્ટી ઉતારે છે. પતિ મરી ગયો અને વર્ષ પાંચ થઈ ગયા, પછી બાઈ ને દીકરો જન્મો અને લાલો પછી બે વારનો થયો ને ફળિયામ રમતો હોય અને બીજી ત્રીજી અડખે પડખે ની બાઈઓ બેહવા આવ્યા ને ઘરે, ને હવે બેઠા હોય ત્યારે આ બાઈ દેખાડે જોયો માલ લાલો કેવો રમે છે, ત્યારે બીજી બાઈ એમ કે બેસને રાંડ ભાઈઓ તારો લાલો હવે એના દાંત કાઢે. જો કે લાલો રૂપાળો છે, દોડે છે, બાબા કરતો ખોળામાં બેહે છે, પણ હવે દાંત કાઢે. ફળ તો મળ્યું છે લાલા જેવું કઈ ઉત્તમ ફળ, પણ શું કરવું, કાળે બેઠી અનુ હું એમ. ભક્તિ તો ભાઈ કરે એનું ફળ તો એને ભાળ્યું, પણ આજ્ઞા લોપીને મેળ્યું છે એટલે ભગવાન સાચા સંતો એના દાંત કાઢે છે. બહુ સારું કર્યું કામ. વળી બીજી નો પતિ પરદેશ છે, અહિયાં સુત જન્મા છે સાત, આઘા દેશ માં યોગ્યો છે. સમજ્યા? દવરથી બિચારો ન્યા રડતો હોય છે. અહીંયા બાહ્ય કમાણી કરી સાત દીકર્યા, નથી ખબર એ ખોટ તણી ધણી કેમ થાશે રળિયાત. માટે વિચાર કરવો, આજ્ઞા લોપીને કઈ મેળવવું, પૈસા ધન સુખ એ બધું આ બાહ્ય છોકરા મેળવા જેવું છે. એમ વચન ઉલ્લંઘી વાલા તણો જે જે જન કરે છે કામ, તે લાજ જાશે આ લોકમાં, વળી થાશે જીવિત હરામ. આ લોકમાં લાજ જશે ને વળી એનું જીવન હરામ થઈ જાય આગળ લોપીને કામ કરવા જાય તો. પણ સ્વામી કે કરીએ હું, કારણ કે હરામી જીવને હોય નહીં, હૈયે ડર હરિના વચન નો. હરામીને જરાય બીક હોય નહીં, ભગવાન ગમે એમ ના પાડે નહીં. ભગવાન ના પાડે, બીજા બધાય ના પાડે કે આવું ન કરાય, આ ખોટું દેખાય, આ ખરાબ લાગે, લોકો ટીકા કરે, આમાં હારું નહીં, આમાં આપણી આબરૂ નહીં, તોય હરામી હોય ને એ ખરાબ કામ મેલે નહીં, તમારે એ સુધરે જ નહીં. કારણ આસુરી મતી આવી હતી, તેને જોરો દેખાડે જોબાનનો. બુદ્ધિ આસુરી થઈ ગઈ છે, જુવાનીનું જોર દેખાડે એટલે ખરાબ કામથી સાંડે નહીં. કહો કામ દુઘાનું ત્યાં કામ કશું, જ્યાં ઘણા ગધા ઘર બારણે, એમ આજ્ઞાકારીનું શું ઉપજે, જ્યાં વિમુખ હોય કાજ કારણે. સ્વામી કે જ્યાં ઘણા ગજાડા ભેગા થયા હોય એના કામ દુઘાને શું લઈ જવી, ને પાટિયું ખાઈ તો. આજ્ઞાકારીનું શું ઉપજે, એક બે બિચારા ત્રણ ચાર કદાચ આજ્ઞા પાળનારા હોય, આજ્ઞા પ્રમાણે રહેવાની વાત કરતા હોય, એવાનું ન્યા ઉપજે હું, જ્યાં વિમુખ હોય કાજ કારણે. જ્યાં આજ્ઞા લોપતલ જ બધા ભાગ્યવાન હોય, ના આજ્ઞા પાળનારાનું ઉપજે હું. એ કહો બોલ્યા થાય તરત હતાણ, હું ડાયલી નો થાશ એમ જ કે ડાપણ કરીશમાં એમ કરી હાસું, તને એવું ખબર પડે એમ કે. જો કોક કે આ મહારાજ ની આજ્ઞા નથી ને આમ કરાય નહીં, બોલ્યા તરત એમ કે તને એવું ખબર પડે, બોલીશ નહીં કાંઈ આમ થાય. માટે ન્યાય નું કાંઈ ઉપજે જ નહીં. માટે આજ્ઞા પાળતલ ને જ્યાં એવા ખળ પુરુષો કામ કરનારા હોય, જ્યાં આજ્ઞા લોપનારાની આગેવાની હોય, એવા ધર્મ સંબંધી કાર્યમાં આજ્ઞા પાલકને ન્યા જવું નહીં, છેટેથી પગે લાગી લેવું, ન્યા પડખે ન જવું. જઈને શું કરવાનું, કાં આજ્ઞા આપણે લોપવી પડે, ને ન લોપો ને ન્યા વચ્ચે જઈને આજ્ઞા પાળો તો હોવ તમારા દાંત કાઢે. એ આ નવાઈનો એમ કે. પણ હરિજન ને હંમેશ કરવો વિચાર વારંવાર, હરિવચન વિમુખ ન થાવો, કયો નિષ્કુળાનંદ નિર્ધાર. માટે ભગવાનના ભક્તને વારંવાર વિચાર કરવો, હરિવચન વિમુખ ન થાવ, પરમાત્માની આજ્ઞાથી વિમુખ ન થાવ. નાની મોટી ભગવાનની છે આજ્ઞા બધી, એમ માનીને એને પાળવી, ખચ રાખીને પાળવી. એક જન્મ પાળવી પડશે, કોઈ બી જન્મમાં આ ફેરે પાળો તો પૂરું, આ ફેરે નહીં પાળો તો ફરીને એકાદો જન્મ એકવાર પાળવી પડશે બધી આજ્ઞા. એ એકવાર શુદ્ધ થવું જ પડશે, એમાં છૂટક્યો જ નથી. તે આ ફેર પાળી લઈ તો વાંધો નથી, બીજી વાર આવી તો એ પાળવી હોય તો આ ફેરે ન પાળવી, ઓલી ફેર પાળીશું, એ ફેર ન પાળી તો પછી ફરી વાર ક્યારેક, છૂટક્યો તો નથી. સંત વિમુખ થકે રે ગળા, ભગવાનની આજ્ઞા નથી પાળતા એ બધા વિમુખ છે. આજ્ઞા અહીંયા વિમુખ શબ્દનો અર્થ એટલો છે, ભગવાનના વચનથી વિમુખ. આગીને લોપીને વર્તના, જે કોઈ વર્તે છે તે વિમુખ, પછી ગમે તે હોય, એમાં કોઈને માથે નહીં એમ નહીં. પણ વોલી તો શું ટેવ પડી ગઈ, અમારે કોકને માથે જ દેવાની, અમે ન પાડી અમે વિમુખ. બધા વિમુખ, જેટલા નથી પાળતા, જેટલું નથી પાળતા એટલા વિમુખ હોવા જ એક વાત. અને વિમુખ થકી જેટલું શેટું રહેવા એટલું બહુ સારું. સંતો વિમુખ થકી રહે ગળા, વિમુખ ને માથે શિંગડા ન હોય. જેની પાસે બેહીએ ને વાત સાંભળીએ ને કઈ કરીએ તો આગીને બે ત્રણ પાળતા હોય, અળહાવે ખરા પણ વધારો ન કરાવે જરાય, એના વિમુખ. ડરીએ દિવસાને રાત્રે, ડરીએ દિવસાને રાત્રે, સંતો વિશ્વાસ કરતા વિમુખનો, વણસી જાય જો વાત રે, વણસી જાય જો વાત રે, સંતો વિમુખ થકી રહે વેગળા. એનો વિશ્વાસ ન કરો, સંતો વિમુખ વિખ આપે વાત માં. વિમુખ એવી વાત કરે, એ વાતમાં ઝેર આપી દે, ખબર ન પડે એવું જયારે આપી દે. કરી હે તાયા પાર રે, કરી હે તાયા પાર રે, અપાર હેત કરીને વાતમાં જયારે દઈ દે. સંતો રગ રગ માં તેર મીર હે, નરે વચન નો ભાર રે, સંતો વિમુખ થકી રહે ગળા. પછી એ વિમુખનું ચડાવેલું ઝેર રગ રગમાં વ્યાપી જાય છે, અને પછી વચનનો ભાર રહેતો નથી. પરમાત્માની આજ્ઞાનો પછી હૃદયમાં ભાર ન રહે, મનમાં એમ થાય કે હવે એમાં લોપાઈ જાય, એમાં હું થઈ ગયું. મનમાં આજ્ઞા લોપવાની જે બીક હોય ને, એ બીકનું થાણું આખું ઉઠી જાય, પછી બીક જ ન લાગે. પહેલા માણસને બીક લાગતી હોય કે આપણે આ ન કરાય આ ન કરાય, પણ એવા હાથ આઠની ભાઈબંધી એને થઈ જાય ને, તો એને બધા એને અધર્મ કરતા જોઈને આવડવા શીખી જાય, પછી એને બીક ન લાગે. ન કરતો એ બીતો હોય, સંજ્ઞા કરીને એ પછી નિધડક થઈ જાય. આ વાંધો નહીં, આ મહા મોટા એકાંતિકો મન ફાવે એમ વર્તે છે, આપણે હું વાંધો એમ થાય. આ હજારો નું લાખો નું આગુ પાછું કઈ નાખે છે, તો આપણે આ 5-10 રૂપિયા હું વાંધો. જો સંતો સ્વબાત્યન ગમે પાછી સંતાની, પછી સાચા સાધુની સ્વાબિત ગમે નહીં એને, કેમ કે ન્યા જવાય કેમ, ન્યા બેહાય કેમ, ન્યા ઉભું રહેવાય નહીં, પછી ભાગે આગો. સંતો સ્વબાચન ગમે પછી સંતાની, વાલા લાગે વિમુખ રે, સંતો નિયમ ન ગમે પછી નાથના, પછી નાથના બાંધેલા નિયમ ગમતા નથી. માનસી કરવી, ધ્યાન કરવું, પૂજા કરવી, દંડવટ કરવા, મંદિરે જવું, કાંઈ એને ગમે જ નહીં. પછી એ કરવું એને મહાકંટાળો સડે, કથા સાંભળવી. માને મોકળે સુખ રે, મોકળે સુખ માની લે પછી ખરા ખરું, મન ફાવે એમ વર્તવામાં જ મજા. પછી બધા મંદિરે જાય, તારે ઈવડે રોડે બેહવા જાય. તારે કરવાનું છે તે ક્યાંથી કરે, વિમુખની સાબિત થઈ ગઈ, હવે એ કરવાનું હોય ક્યાંથી કરે. કો થાય ન કર્યાનું કામ રે, કહે નિષ્કુળાનંદની ચેન રા, પછી ન કરવાનું કામ રાત્રિ દિવસ ઉડે એનાથી થાય. એને કરવું ન હોય ને તોય પછી એવો સમાગમ સત્સંગ થઈ જાય ને એને, પછી એમ જ થાય. પછી જાણે ખોટું થાય છે, હારું નહીં, મોક્ષ બગડે, ભગવાન કુરાજી થાય, ટીકા થાય, મર્યાદા નથી, આ બધું જાણે, પણ તોય પછી એવો તાણમાં ઢળાય ને માથા ઢગ પાણીમાં કોક તણાતો જતો એ જાણતો હું તણાવું છું, ડૂબકા ખાઉં છું, મારે બહાર નીકળી જવું પડે, ઉભું રહેવું પડે, પગ ભરાવું, પણ ક્યાં ભરાવે? પગ તળી આંબે થઈ અને કઈ હાથમાં આવે નહીં તો ફેને પકડીને ઉભો રહે. એ પછી ગયો પૂરમાં ઢહડાઈ ગયો. એમ જીવ એવા સંઘમાં સડી જાય, એવાને ભાઈબિંદી કરે એવાની સાથે, પછી એમ ઈ ઢહડાઈ જાય. પછી વચન વિમુખ માથા છો કયા જે નરયમર વિમુખના સુખ જોયા જે ભલા થઈને કોઈ આજ્ઞા લોપશો નહીં. જેને જેને આજ્ઞા લોપી છે એના દુઃખ જોઈને ભગવાનના ભક્તો તમે આજ્ઞા લોપતા નહીં એમ સ્વામી આપણને કહે છે. મોટા બેઠા મોટે વચન વિના ખોયા જે, મોટા મોટા વચન લોપવાથી પોતાની મોટે ખોઈ બેઠા, પાયના થઈ ગયા. આગિનામાં રહે ત્યાં સુધી કિંમત છે. માણસ આગિના બારો નીકળે એટલે એની કિંમત નહીં. પછી ગમે એવો મહાન હોય પણ ભગવાનનું વચન ચૂકી ગયો એટલે એની કિંમત ગઈ, એ બે પૈસાનો થઈ જાય. પછી એના પડ્યા વચન બધા ઉપાડતા હોય, એના વચન બીજાના કલ્યાણ થતા હોય, પણ ક્યાં સુધી? જ્યાં સુધી પોતે આગિના પાડે ત્યાં સુધી. જયારે જન નિસરે વચનથી બારે રે, ત્યારે પોતે ન તરે ન તારે રે. કલ્યાણ નિર્ણયમાં નિષ્કુળાન સ્વામી બોલે, જયારે માણસ વચનથી બહાર નીકળી જાય ત્યારે પોતે તરે નહીં અને બીજા કોઈને તારે પણ નહીં. માટે હરિ વચને રહો રાજે હોયા જે, રાજી થઈ રહો વચનમાં લોપ શોમાં વચન લગાર, એજ વચન લોપતા મોટા મોટા પાના દુખ અપાર. મોટા મોટા ને ભગવાનની આજ્ઞા લોપવાથી અપાર કષ્ટ આવ્યું છે આમ નિષ્કુળાન સ્વામી બોલે. હવે નામ દે છે, નારદ સરી ખા નહી કોયે બીજા મહા મોટા મુનિ જાન. નારદજી જેવું કોઈ મહાન નહીં, ભગવાનનું મન કહેવાય, ભગવાનના મહા મોટા ભક્ત નારદ મુનિ. તેણે પણ ન તપાસ્યો લોપ્યું વાલાનું વચન. નારદજીએ પણ વિચાર ન કર્યો, એણે ન તપાસ કરી એણે ભગવાનની આજ્ઞા લોપી લે. ત્યાગી થયો તે આ કર જોયો, પોતે ત્યાગી છે. સ્ત્રી સામું જોવાય નહીં, સ્ત્રી સાથે બોલાય નહીં. સાધુ થયા પછી સાધુને પોતાની હગ્ગી માં હોય ને તોય ન બોલાય એની હારી. સગી બહેન સાથે ન બોલાય, સગી માં સાથે સાધુને વાત ન કરાય પછી પૂરું થઈ ગયું, પછી બીજા કોની સાથે કરાય? તો એનો હાથ કેમ જોવાય? વિચાર કરો. ભગવાન સ્વામિનારાયણે તો ત્યાં સુધી કહ્યું કે મારે આશ્રિત ત્યાગી સાધુ તે કાષ્ટા દીકની પૂતળીને પણ ન અડે, લાકડાની પૂતળીને ન અડે, દેવતાની પ્રતિમા સિવાય. એને નિરખીને ન જોવે તો બીજા નારીને જોવે કે અડે કે બોલે, એ કેટલી અઘટિત ક્રિયા કહેવાય. કહો ઘણા એમ કે છે કે અમારે હગા થાય એટલે એમ બોલી છે. ચોખ્ખો મર્યાદાનો ભંગ, હગા હોય કે ન હોય ન બોલાય, સંતનીય મર્યાદા છે. મર્યાદામાં માણસ શોભે, સૌ સૌના સ્થાનમાં શોભે છે. સ્થાન ભ્રષ્ટા ને શોભનતા નખા કેશા. આ વાળ છે ને એ માથે હોય ત્યાં શોભે, પછી માથેથી કપાઈ ગયા પછી હજામની દુકાનમાં પડ્યા હોય કઈ શોભે નહીં. માથે હોય ત્યારે શેડ બાલ ખરે સરસ સારા લાગે. પછી નખ નખ હાથે હોય ત્યાં સુધી વાંધો નહીં, પણ કાપી નાખ્યા હેઠા ખરી પડ્યા પછી નખ ન શોભે. દાંત મુખમાં હોય ત્યાં સુધી શોભે, પછી પડી ગયો ને બહાર નીકળી ગયો એટલે હાઈડક્યુટ લાગે, પછી નાખી દેવાનું મન થાય. નખ કેશ દંત સ્થાન ભ્રષ્ટ શોભે નહીં.
એમ હવ હવ ના ધર્મ માં રે ને તો હારા લાગે. ધર્મ ભાંગીને કોઈ મોટો થતો નથી, કોઈ શોભતો નથી, સુખ પામતો નથી, અને માન મોટે પણ એને મળતી નથી. ત્યાગી થયે ત્રેયા કર જોયો. ત્યાગી સાધુ હોવા છતાંય અમરીશ રાજાની જયંતી નામની કન્યાને જોઈ, એના વ્યવહાર જોયા છે. બહુ કથા વિચિત્ર છે, સત્સંગી જીવનમાં મહારાજે આપી છે. પર્વતની ને નારદની બેની કથા. બે મામા ભાણે જ થતા, નારદ મામા ને પર્વત ભાણો. ફરતા ફરતા મહેશ્વતી નગરીમાં આવ્યા બે ત્યાગી સાધુ. એટલે અમરીશ રાજાએ ખૂબ એનું સ્વાગત કર્યું. એમ કહે છે બિહાર્યા, ખૂબ સારી રસોઈ કરીને જમાડ્યા, બેયનું પૂજન કર્યું. પછી સુખે બે બેઠા. અરે અમરીશ રાજા હરિભગત મોટા, પણ અહીંયા એને ભૂલ થઈ. શું ત્યાગીને કોઈ દી પોતાની સ્ત્રી દેખાડાય, દીકરી દેખાડાય? આ લાવીને મોરી બિહારી અને ઋષિ મુનિઓને હાથ જોડીને કહે છે કે સંતો, આ અમારી દીકરી યુવા અવસ્થાને પામી છે, લગ્ન યોગ્ય થઈ છે, તમે જરાક એનું જોઈ જો કઈ દિશામાં લગ્ન થાય, જરાક નક્કી કરી દો કે અમને વર કેવો મળશે. આ અમરીશ રાજા એ વેવલાઈ કરી, એ કઠણાઈ બેઠી એની વેવલાઈ કરવામાં એને શું ફળ મળ્યું? હાથ દેખાડ્યો. પછી નારદજી અને પર્વતે બે હાથ જોયો. હાથ જોતા જોતા જ બે નક્કી થઈ ગયું, વ્યવહાર તો અમારી હારે જ થાય એવી રેખા છે, બીજે આડો અવળો ગોતવો નહીં. બે જણા કે છે કે રાજા અમને જ પરણાય, બીજી વાત નહીં. અમરીશ રાજા કે પણ સંતો તમે સંતો છો ને, તો કે એમાં શું થઈ ગયું, પણ તમે ત્યાગી સાધુ, તમારે સ્ત્રી પરણાય કે? તારે આ બે શું કે છે, સાંભળ અમારો ઉપદેશ. જો ભાઈ, કાંઈ એવું નથી કે ત્યાગી થઈને ભગવાનનું ભજન થાય. આ બે કે છે ભજન તો ગ્રસ્ત આશ્રમમાં પણ થઈ શકે છે, અને ત્યાગીનો જ મોક્ષ થાય એવું નથી, ગ્રસ્તનો પણ મોક્ષ થાય છે. મને વાત એટલી છે કે ભગવાનનું ભજન કરવું જોઈએ, અને અમે આજ દિવસ સુધી ત્યાગાશ્રમમાં ભજન કર્યું, અને હવે અમારો વિચાર એવો છે તો હવે પછી અમે ગ્રસ્ત આશ્રમમાં ભજન કરશું. એમાં ખોટું હું જ કે આમ એને સમજાયો. અમરીશ રાજાને મનમાં એમ થયું કે એને તો બહુ કરી, મારા દૂધપાક માલપુડા બગાડ્યા, હાવ ખાધું મારું અને ઉપાધિ મને કરી. પછી કહે છે પણ તમે બે એક ધારા કહો છો, મને પરણાવો મને પરણાવો, કન્યા એક અને તમે વર બે, ફૂલ એક ને માળી બે, આ ઉપાધિ થાય, હવે આનું કરવું હું? ત્યારે કહે છે આ ઉપાધિ છે માટે તમે એમ કરો, બે સંતો અત્યારે જાઓ, હવારે હું સ્વયંવર રચું, તમે સ્વયંવરમાં બે આવજો, જેને ઠીક લાગશે એને અમારી દીકરી વરમાળા પહેરાવશે. પછી બે જણાને માંડ મોકલ્યા. પછી કાંઈક જઈને હુવી રહ્યા, રાહી તાખી એને ધ્યાન કર્યું. બે જણા હુતા હતા વાત કરે, પાછા કાં આલ્યા, એનું મોઢું કેવું? પર્વત પૂછે નારદને, કન્યાનું મોઢું કેવું? અરે નારદ હું કે, એનું મોઢું તો ચંદ્રમાં જેવું. તારે પર્વત કે, ના ના ન કહેવાય. કેમ? તો કે ચંદ્રમાં કાળો ડાઘો જ કે, માટે એની ઉપમા ન દેવાય કે. આમ બે જણા એ આખી રાત વાતું કરી, મોડી રાત થઈ ગઈ સમજ્યા. પછી બે જણા સાના મના ખોટું ખોટું હુતા, અને વારા ફરતી વૈકુંઠમાં જઈને રૂપ લઈ આવ્યા. પછી હામે હામી ઈર્ષ્યામાં માંકડાનું મોઢું માંગ્યું. આ એની દશા બગડી. કહો તે નિષ્કુળાન સ્વામી આ લખે છે નારદજીની વાત. ત્યાગી થયે ત્રેયા કર જોયો, ખોયો વિચાર વરવા કર્યું, પર્વત પણ ઈચ્છા પરણવા, બેઉનું સિદ્ધાંત એક ઠર્યું. સિદ્ધાંત એક મળી ગયો બેને પરણવા માંડ્યો. ત્યારે કન્યા તાતે વાત કહી, સ્વયંવર રચીશ સવારમાં, ઈચ્છાવર કન્યા વરશે, તમે બેઉ રહેજો તૈયારમાં. ત્યારે બેઉ ધાયા હરી પાસળે, રૂડું માગારો પાયનો પને. બે ભગવાન પાસે ગયા, વળી પરસ્પર ઈચ્છા થાવા રૂપ કુરૂપને. ત્યારે હસીને હરિ બોલ્યા થાશે અવસર પર રૂપ એમ. જાઓ બરોબર ટાઈમે તમારા રૂપ એવા થાય. પછી મરકટ મુખ બન્યા બે ઉના કહો કન્યા વરે એને કેમ. બે જણા સવારમાં બરોબર સ્વયંવર નો દરવાજો હતો ને દરવાજાની બે કોઈની પેલી પેલી ખુડશે બે બે ગયા. અને એકાબીજી ની સામુ જોઈ ને એકાબીજી દાંત કાઢે છે, કારણ કે બે ના મોઢા માકડા ના પોતાનું પોતાનું દેખાય નહીં. એટલે મનમાં એમ માને છે કે મારું મુખ સરસ છે ને આનું માકડાનું છે. એટલે બે જણા દાંત કાઢે છે. હવે એ વખતે કન્યા હાલ લઈને આવ્યા, બે ને વિચિત્ર રૂપમાં જોયા એટલે એ ભાગી ત્યાંથી. એના બાપાને કહે છે બાપા પેલા એક કામ કરો, એટલે બે માકડા ત્યાંથી ઉઠાડી મેલો, પછી હું સ્વયંવરમાં જાઉં. એટલે અમરીશ રાજા આવીને કહે છે મહારાજો તમે બે ઉઠો અહીંથી. ત્યારે કે કેમ, તો કે તમે અહીં બેઠા છો એટલે છે ને મારી કન્યા સ્વયંવરમાં પ્રવેશ કરતી નથી. સાચી કે પણ કે તમારા બેયના મોઢા માકડાના આપલું મગાઈને દેખાડ્યો. પછી બેયને મગજ બહુ ગયો ભગવાન ઉપર, પછી ત્યાંથી ભાગ્યા બે. લાજ ગઈ ને કાજ ન સર્યું વળી લોપાણું હરે નું વચન, નિષ્કુળાનંદ કહે એ નીપજું તે જગે જાણે છે સહુજાન. સ્વામી કે આ એને ફળ મળ્યું, દુનિયા આખી જાણે. વળી એક વચન વિરોધી ની વાત, જે સતી પતિવ્રતા સીતા સાક્ષાત, જે આપે ઇન્દિરા જગ જાનકે વેખ્યાત, જે તેણે પણ કરી આજ્ઞાની ઘાત્યા. સારા એ જગતમાં જેને સીતા કહેવાય, જાનકી વૈદેહી કહેવામાં આવે છે, એ રામપત્ની સીતાએ પણ ભગવાનની આજ્ઞા લોપી, એણે પ્રભુની આણી લોપી, એને માથે કષ્ટ આવ્યું. સ્વામી હવે એની કથા લખે. ઘાત થયે તેની વાત કહું જાનકી બોલ્યા એમ, લક્ષ્મણ તમારા ભાઈની ભીડે જાઓ બેસી રહ્યા છો કેમ. જયારે મારી જ મામો મૃગ થઈને આવ્યો, ભગવાનને સીતાજીએ કહ્યું કે આ મૃગ મને પકડી આપો, અને ભગવાન મૃગની પાછળ દોડ્યા, લક્ષ્મણજીને સીતાજીને સાચવવા માટે ત્યાં રાખ્યા. દોર દોર મારી લઈ ગયો ભગવાનને. પછી પ્રભુએ માર્યું બાણ, મરતી વખતે મૂળ રૂપમાં આવીને એને બૂમ મારી છે, હે લક્ષ્મણ હે સીતે. એટલે એ અવાજ અહીંયા પર્ણકુટીમાં સંભળાણો. એટલે સીતાજી એકદમ આકળા થઈ ગયા છે. લક્ષ્મણજી કહે છે કે તમે જાઓ જલ્દી, તમારા ભાઈની ભીડે જાઓ, એને બહુ દુઃખ આવ્યું છે, અહીં કેમ બેસી રહ્યા છો એમ. ત્યારે રામાનુજ કહે રામને નથી લોપનાર ત્રિલોકમાં. ત્યારે લક્ષ્મણજી બોલે છે કે રામનો વાળ વાંકો કરી શકે એવો કોઈ ત્રણ લોકમાં નથી. વચન માની મગ્ન રહો સીધરો છો શોકમાં. મારું વચન તમે માનો, તમે આનંદમાં રહ્યો, શું કામ શોક કરો છો, ચિંતા ન કરો, રામને કાંઈ ન થાય. આમ કહ્યું એટલે સીતાજી બહુ અકળાણેલા એટલે કહેવા માંડ્યા કે તમે જાઓ જલ્દી, એને દુઃખ છે. તો એ લક્ષ્મણજીને અસર નથી, કાંઈ નહીં, ઉઠ્યા નહીં, એમને બેસી રહી. ત્યારે વૈદેહી એ વાચન નામ લક્ષ્મણને લગાડ્યા બાણ. પછી સીતા આકળા થયા, લક્ષ્મણજીને કહી દીધું તું જાણે રામ મરે વરે મોજને તે નવરું તજીશ હું પ્રાણ. તારા મનમાં એમ છે કે રામ મરી જાય તો સીતા મને વરે, તને નહીં વરવું મરી જાય છે, આવું કહ્યું. લ્યો ભગવાનના ભક્તનો દ્રોહ કર્યો સીતાએ, લક્ષ્મણ જેવો ભક્ત એને ન કહેવાના વચન કહ્યા. ત્યારે લક્ષ્મણજી વિચારમાં પડ્યા. ત્યારે રામાનું જે હૃદય ધાર્યું ઇન્દિરા તોય પણ સ્ત્રી ખરી. લક્ષ્મણજીએ વિચાર કર્યો ભલે લક્ષ્મીજીનો અવતાર પણ મૂળ તો જાતની સ્ત્રીને કહેશે, એમાં લાંબુ ન હોય કે સિદ્ધપુરમાં મારે સમયો કર્યો ત્યારે વજીબાઈ સિદ્ધપુરને સમય આવ્યા વિજાપુરથી. પછી મહારાજને કે મહારાજ તમે વિજાપુર આવીને ફૂલદોળનો ઉત્સવ કરો. ત્યારે ભગવાન હસ્યા. ત્યારે વજીભાઈ કે કેમ મહારાજ હસો છો? મહારાજ કે ત્યાં ત્રણ વાત છે એટલે અમારે આવીને સમયો કરવો નથી. ત્યારે વજીભાઈ કે કેમ ત્રણ વાત? ત્યારે મહારાજ કે ત્રણે વાત હલકી ઉતરતી છે એટલે ન્યા સમયો ન કરાય. ત્યારે મહારાજ કહો તો ખરા. ત્યારે મહારાજ કે એક તો જાણે ઉતાસણીનો ઉત્સવ એ ઉતરતો ઉત્સવ કહેવાય, હોળીનું પરબ એવું. અને વળી મહારાજ કે તમારી જ્ઞાતિ હથવારા એટલે કે એ ઉતરતી કહેવાય હલકી. અને પછી મહારાજ કે અને તમે જાતે સ્ત્રી એટલે સ્ત્રી જાતિ હલકી ઉતરતી કહેવાય એટલે ન્યા અમે સમય ન કરીએ. પછી મહારાજે બહુ દાંત કાઢ્યા. એમ લક્ષ્મણજી કહે છે ભલે લક્ષ્મીજી પણ મૂળ તો સ્ત્રીને કહે છે. ઇન્દિરા તોય પણ સ્ત્રી ખરી, પછી રામ ન્યાય આપી ચાલ્યા, કળ લંકેશ વેશ આવ્યો ધરી. પછી રામ ની આણ દીધી, લીટો તાણીને ઉપડ્યા. પાછળથી રાવણ આવ્યો. સંન્યાસી રૂપે કયો સીતાને, આપ ભિક્ષા મને આદર કરી, છોટી ભિક્ષા હું છોડીને ચાલીશ, નહી તો આપ આણથી બાર ને સરે. આણથી બહાર નીકળીને આપ, નહીતર હું નહી લઉં. એટલે સીતાજી બહાર નીકળ્યા. આજ્ઞા લોપી શ્રી રામની, ભિક્ષા આપવાની સરે બાર. પરત રાવણ તેડી ચાલ્યો, પછી પામ્યા દુખ પાર. પછી રાવણ ઉપાડી ગયો. 14 વર્ષ સુધી પછી અશોક વાટિકામાં રોયા. આ દુઃખ આવ્યું. વિપત્તિ પડી, વિયોગ થયો, રહ્યા રામથી વળી દોરા. નિષ્કુળાનંદ કહે વચન લોપતા, આવે દુઃખ જાણજો જરોરા. વિપત્તિ પડી, ભગવાનનો વિયોગ થયો, રાક્ષસના હાથમાં પડ્યા, આજ્ઞા લોપવાથી આવા કષ્ટ આવ્યા. માટે ભગવાનના ભક્તો પરમાત્માની આજ્ઞા ન લોપે. ભલે ને કાંઈ ખબર ન પડતી હોય પણ વચનમાં વળગી રહેવું, એટલી ખબર પડે ને બધી ખબર પડી જાય. મારા પ્રભુએ આ મને ના પાડી છે, મારે એ ન કરાય, બસ આટલું જ પકડી રાખે ને તો મોક્ષ આપવો એ તો ભગવાનના હાથની વાત છે. ભગવાન મોક્ષ આપે. મહારાજે કહ્યું છે આ મારી લખેલી શિક્ષાપદ્ધતિ પ્રમાણે રહે અને ધર્મ અર્થ કામ ને મોક્ષ એ ચારે પુરુષાર્થની સિદ્ધિ થશે. ચારે પુરુષાર્થ ભગવાન કે મારે આપવા, આ પ્રમાણે રહેત્યો, નહીતર મારી જવાબદારી નહીં. નિયમ તોડો તો તમે તમારું જાણો, નિયમમાં રહો તો જવાબદારી મારી. મહારાજે ચોખ્ખી વાત કરી. મહારાજ કહેતા હતા સુખ દુઃખ સર્વે આવે ભેળું, તેમાં રાખજો સ્થિર મતી. આ સંસાર છે એમાં ક્યારેક સુખ હોય ક્યારેક દુઃખ હોય, કાંઈ બધા દિવસો સરખા ન હોય. કોઈ દિવસ ચિંતા હોય ને કોઈ દિવસ આનંદ પણ હોય. પણ મહારાજ કહે છે કે એમાં તમે બુદ્ધિ સ્થિર રાખજો. કહેતા જીવનમાં સુખ આવે તોય બુદ્ધિ સ્થિર રાખજો. ઝાઝું સુખ મળ્યું હોય એથી કરીને બહેકી ન જાતા, ઉથડક ન થઈ જતા, અને દુઃખ આવે તો અકળાઈ ન જતા, એમાં બુદ્ધિ સ્થિર રાખજો. સુખ દુઃખ સર્વે આવે ભેળું, તેમાં રાખજો સ્થિર મતી. સ્થિર મતી રાખી તમે જો ભગવાનની આજ્ઞામાં એમનામ રહેશો તો જાળવીશ મારા જનને વળી જતન કરીશ યતી. તો હું તમને જાળવીશ, હું તમારું જતન કરીશ, તમે ઉપાધિ ન રાખશો. એમ કરતા પંડ પડશે અને કદાચ એમ કરતા જો તમારું શરીર પડી જાય તો આગળ સુખ છે અતિ ઘણું, તો આગળ અતિ ઘણું સુખ છે. પણ વ્રત ટેક જો ટાળશો તો ભોગવશો સૌ સહુતનું. પણ જો આજ્ઞા છોડશો, નિયમ તોડશો, તો ભગવાન કે હવ હવ નું હવ ભોગવો, એમાં અમારે લેવા દેવા નથી. આમ મહારાજ ચોખ્ખી વાત કરતા હતા. માટે ભગવાનના ભક્તો ધ્યાન રાખે. વળી મહારાજે એમ કહ્યું, મારો મૂકીને આશરો જે વિષય સુખ ને વાંસશે તે સુખ નહી પામે સ્વપ્ને, વળ્યો તે દુઃખમાં પજશે. મારો આશરો મૂકીને જે વિષય સુખ ને ઈચ્છશે એને સ્વપ્ને સુખ નહી મળે, દુઃખમાં પડ્યો પડ્યો રંધાય કે. માટે ભગવાનના ભક્તો વિષયનું સુખ મેળવવા સારું ભગવાનના વચનને ઉલ્લંઘીને મન ફાવે એવું ન કરે. પછી સીતા સારું શ્રી રઘુવીરાજે બાંધી પાચ ઉતર્યા સિંધુ તેરાજે, લીધી લંકા છેદી રાવણ ના શિરાજે. પછી સીતાને તેડાવ્યા મળવા ચિરાજે, લડાઈ કરી રાવણ સાથે ભગવાને, રાવણને મારી નાખ્યો. પછી સીતાને મળવા માટે બોલાવે છે. હવે એ વિભીષણને કહ્યું ભગવાને કે તમે જાઓ અને સીતાજીને બોલાવી લો. વિભીષણને વાત કરી કે એનો એ વેશ રાખે એમ સીતાને કહેજો. એ જેવા વેશમાં સીતા છે એવા જ વેશમાં આવીને અમને મળે વેશને બદલે. સીતાને કહ્યું રામજી એમ જેમ હોય તેમ રાખી વેશ, આવી મળો તમે અમને ફેર પાડશો માવળી લેશ. પણ વિભીષણ ભાવના વાળા ભગતને કે મનમાં એમ થયું કે આજ આટલા વર્ષનો વિયોગ માતાને છે અને પ્રભુ સાથે મિલન થાય છે માતાનું, તો આવા હાલમાં માતા પ્રભુને મળાવી બરાબર ઠીક નહીં, એટલે સીતાજીને સારો વેશ પહેર્યો. એટલે ભગવાનની આજ્ઞાને લોપાઈ. ઘણી વાર આવું થતું હોય છે કે અમુકને ન લોપીએ પણ બીજા આમ તેમ ફલાણું ઢીકડું કરીને એને પરણીએ, આમ કરો તેમ કરો કરીને શણગાર પહેર્યો. ત્યાં તો વિભીષણે ભાવે કરી સજાયો સુંદર શણગાર, લ્યો તેડી આવ્યા રામ પાસળે, ત્યાં તો રામે કર્યો તિરસ્કાર. રામ કે જોઈ જ નહીં. રામ કે છે કે આ તો જલસા કરે છે, એનો વેશ તો જો, અને મારા વિયોગનું દુઃખ જ ક્યાં. ત્યારે વિભીષણને એમ થયું ભાવે કરી મેં ડાપણ ન કર્યું હોત તો સારું હતું, ઊંધો અમથો ડાયો થયો અને સીતાજીને શણગાર પહેર્યો. લ્યો આમ થાય, જેમ થતું હોય એમ થાય. સાધુ શણગાર ન પહેરાવે સારો લાગે. માથે મુંગટ હે સુરવાળ ઓનાના દાગીના સારું લાગતું છે. જેમ શોભતું હોય એમ શોભે. જયારે વિયોગ પરિસ્થિતિમાં હોય એ પરિસ્થિતિમાં એમ નામ મળે સારું લાગે, શણગાર સજાવી લાવે સારું નહીં. ભગવાને તિરસ્કાર કર્યો. આજ્ઞા લોપીને આવ્યા તેને રાજી ન થયા રામ, પછી અગ્નિમાં અંગ રીપ્યું એવું કરવું પડ્યું કામ. પછી અગ્નિમ પડવું પડ્યું. ત્યારે દશરથ આદિ દેવતા સવે કરો સત્કાર, ત્યારે રામજી એ રાખ્યા શુદ્ધ જાણી સીતા નાર્ય. એમ વચન લોપતા વિપત પડી શણગારનું ન રહ્યું સુખ, એમાં આજ્ઞા ઉલ્લંઘીને નાથાવો વચન થે વિમોખા. એમ ભગવાન ની આજ્ઞા લોપતા સીતાને દુઃખ આવ્યું, શણગાર નું સુખ બધું ઉતરી ગયું, મોઢું મુંજાઈ ગયું, વિભીષણ બિચારા ગભરાઈ ગયા. માટે આજ્ઞા લોપીને કોઈ કામ કરવું નહીં, આટલો સિદ્ધાંત છે.
મોટાને પણ માનવા યોગ્ય આજ્ઞા છે જગદીશની, છોટે મોટે જય આજ્ઞા તે સર્વે છે વસાવેશની.
ગમે એવો મહાન હોય, કદાચ એમ કે અમે મોટા છી મહાન છી એટલે અમારે થોડું આગું પાછું આજ્ઞામાં વૃત્તિનો બાદ નહીં, એ વાત હાવ ખોટી છે. જેટલો મોટો હોય એને તો વધારે આજ્ઞા પાડવી જોઈએ, એને તો થોડી કઈ લોપાય નહીં. હજી નાનો લોપે ને એને ઓછા જોવે, એને માણસો ઓછા જોવે અને એ લોપે અનુભવ બહાર નો પડે. મોટાને તો બધા જોઈ રહ્યા હોય અને માયાની નજરે મોટા આમ છે. મોટો જો કઈ આજ્ઞા લોપે તો વારો પડી દે એમ માયા વિચાર કરે બેઠી બેઠી. નિષ્કળાન સ્વામી કીધું, જીણા જાલવામાં નહીં જશે માટે મોટાને જોશે કરશે, ધગો દેખા જો અવશ્ય વેરવાળી વગોશે. ભગવાન ધામમાં ગયા, અમે ભગવાને અમે માયાને બહુ હેરાન કરી છે. નિષ્કળાન સ્વામી કે પાછળના બધા સાવધાન રહેજો, વેરવાળી વગોશે, એ વેર વાળશે તમારે વાહે. કારણ કે મોટા મોટા અમે માયાને બહુ હરોપટાવી સમજ્યા ને એનું મગજ ગયો છે, અમે જાય એટલી વાર છે. તે સ્વામીએ કહ્યું, કૃષ્ણ પધાર્યા કેડે ની વાત, ભલી ભાગવતે ભાખી કર્યો અસુર બહુ તપાત, હરી નારી ઘેર રાખી. ભગવાન ધામમાં ગયા કૃષ્ણ ભગવાન, પછી અસુરે બહુ ઉત્પાત કર્યો કે ભગવાનની પત્નીઓને કાબા લૂંટી ગયા. લ્યો એમ કીધું, વળી એમ કીધું કે અર્જુનજી હતા તો એ રખેવાળો નથી.
અર્જુનનું ના ઉપજુ કાય, ગાંડીવ ઘણું એ હતું તોય, ન થયો તેની સહાય, બુઢા પણ આવ્યું નતું.
એમ કહ્યું, ગાંડીવ ધનુષ હતું હાથમાં, ગઢ પણ આવ્યું નતું, તોય સહાય ન થઈ, કાબા ભગવાનની પત્ની લૂંટી ગયા. એમ કે છે, એમ થાય એમાં શું, જેના રખેવાળ ગયા એ એમી ભગવાન અક્ષરધામ નો સમાજ અહીં આવ્યો હતો, એ બધા માયાને કામને ક્રોધને લોભને ખીજવીને વિયાઈ ગયા, વારો આપણો પાડી દે. સચ્ચિદાનંદ સ્વામીએ કામને બરાબર મારીને રાધાઓમાં નાખ્યો, બહુ માર્યો, પછી બારો કાઢીને મહારાજ ધોરી એમ નાખ્યો તો પાણી સકાળે ચડાયું. લોભને માર્યો, બધાને માર્યા. હવે એ બધા કહે છે કે તમે જાઓ એટલી વાર છે વાહે, જો ને હું બધાને ન હરોપટાવી એમ તો જો ને તમે હવે જો ને ધરવ જ થવા દેતા નથી, ગમે એટલા લાખ બેંકમાં ભેગા થાય ને તો લોભ હક લેવા દે નહીં, લેવાના કામ હક લેવા દે નહીં. કોઈ ઈર્ષ્યા ને માન ને કપોટ ને દમ ને બધો અધર્મ સર્ગો બાયું સડાઈને તૈયાર થઈ ગયો, અને જેટલો મોટો એટલે એના વધારે મોટા કરે. એ માયા એમ કે ઝીણા ચાલવા હું મજા, મોટાને પકડવા.
મોટાને પણ માનવા યોગ્ય આજ્ઞા શ્રી જગદીશની, છોટી મોટી જે આજ્ઞા તે સર્વે છે વસાવેશની. આજ્ઞામાં આનંદ ઘણો આવે નર નિર્જર અને યતિ, નિષ્કુળ આનંદ કહે ન લોપવી આજ્ઞા હરિની એક રતિ.
સ્વામી રતિની વાત કરે, રતિ એ ન લોપવી. નિષ્કળન સ્વામીએ 64 પદીમાં પોતે લખ્યું,
લોભ ઉપર માં મુનિરાજ આવ્યા ઝાડે ફરી.
સ્વામી કે લોભની ઉપર મહામુનિ ઝાડે ફરી આવ્યા એમ પોતે લખ્યું. એટલે શું, મહારાજે નિષ્કળન સ્વામીને રૂપિયા ઉપર ઝાડો કરાવ્યો, સ્વામીને પોતાને મહારાજ કે એના ઉપર ઝાડો કરો. હવે એ વખતે ત્યાં મૂર્તિમાન માયા આવી અને માયા મહારાજને હાથ જોડીને કહે છે કે મહારાજ આવું તો કોઈએ કર્યું નથી એવું તમે મારે માથે કર્યું. મહારાજ ને કહેશે, મહારાજ તમે આમના મારો તિરસ્કાર કરીને બધે કાઢશો તો હું રહીશ ક્યાં? પછી મહારાજ કે, જે મારી આજ્ઞા લોપે એમાં તમ તાર ગરી જજે, તને સોટ ને તમ તાર ધુબાકા દેજે. પછી જે આજ્ઞા લોપે એના માયા સડી જાય. પછી કોર્ટ કેસ વકીલો ધમ ધમાટી તમારે એ કઈ ઓછું ન કરાવે. પછી હવ બધું કરાવે. નિષ્કુળાનંદ સ્વામી મહા ચાલાક હતા. હવે મહારાજે પોતે નિષ્કુળાનંદ સ્વામીને લોભ ઉપર જાડો કરાયો. પછી એકવાર દાદા ખાજાના દરબારમાં સભા ભરાઈને બેઠેલી, મહારાજ લીમડા હેઠે બેઠેલા, બધા સાધુ બેઠેલા, એમાં મહારાજે હાથમાં રૂપિયો લઈને મુઠ્ઠી વાળી. પછી નિષ્કુળાનંદ સ્વામીને બોલાવ્યા, આવો નિષ્કુળાનંદ સ્વામી પરસાદી આપું તમને. નિષ્કુળાનંદ સ્વામી મહારાજે કહેવા કે આમ હાથ રાખ્યો મહારાજ ને કે લાવો. મહારાજ કે એમ નહીં મોઢામ દેવી છે. નિષ્કુળાનંદ સ્વામી કે મોઢામ નહીં હાથ માંડ્યો. કે નહીં આજ તો મને હેત થયો છે તમને મોઢામ પરસાદી દેવી. નિષ્કુળાનંદ સ્વામી કે મોઢામ નહીં હું કબીર હું હોય કે. મહારાજ કે પરસાદી છે હું ખોટું બોલું? તા કે તમે ભગવાન ખરા ખોટું ન બોલો, બોલો તમે જ બોલો. એમ નહીં મને હાથ માંડ્યો. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે નિષ્કુળાનંદ તમે ખરા છો ભગવાન જેવા ભગવાન, પોતે મોઢામાં પોતાને હાથે પરસાદી દે ને તમે હું કરો છો? તમે આવા નવા રહ્યા આવો ભણ. નિષ્કુળાનંદ સ્વામી કે બ્રહ્માનંદ સ્વામી બધી વાત સાચી, તમે મોટા કવિ મહાન વિદ્વાન, પણ મને એ નહીં ફાવે મેં હાથમાં પરસાદી. બ્રહ્માનંદ સ્વામી કે મને મહારાજ હમણાં કે ના તરટ લઈ લઉં. નિષ્કુળાનંદ સ્વામી કે તમે લઈ લો પણ હું લો લો મોઢામ નહીં મને હાથ માંડ્યો. પછી બહુ રકજક કરી. મહારાજ કે અમારું વચન નહીં, મહારાજ કે અમારું વચન માનતા નથી કે વચન વિમુખ થાઓ. ત્યારે નિષ્કુળાનંદ સ્વામી કે મહારાજ તમારા કરેલા વિમુખ હારા કે, પણ ઇન્દ્રિયઅંતકરણના કરેલા વિમુખ નહીં હારા કે. તમારા કરેલા વિમુખ થવું એ હારું, પણ ઇન્દ્રિયઅંતકરણ વિમુખ કરે તમારી આજ્ઞા લોપાવે એ હું માનતો નથી હારું એમ. પછી મહારાજ સ્વામીને કે સાબાજ છે. પછી મહારાજ આમ મુઠ્ઠી ખોલી દેખાડ્યો રૂપિયો સભાને દેખાડ્યો. પછી મહારાજ કે નિષ્કુળાનંદ સ્વામી પાસ થઈ ગયા. નિષ્કુળાનંદ સ્વામી ગામાનો આવ્યા. આવા સાધુ હતા સમર્થ. એટલે ભગવાનના ભક્તો આટલા સાવધાન રહે માયાથી. નિષ્કુળાનંદ કહે ને લોપવી આજ્ઞા હરિની એ કરતી. રામકૃષ્ણ પરમહંસે એકવાર નરેન્દ્રને વાત કરી કે માયા બહુ ખતરનાક, એમાં લોભ મહા મોટો શત્રુ છે અને ધન છે એ તો કે વિશીના ડંખ જેવું છે. અને નરેન્દ્રને એમ થયું કે આ ગુરુ મોટી મોટી વાતો કરે છે કે વિશી ડંખ મારે એવું છે કે એને એવું લાગતું છે, ધન એને એવું લાગતું છે, પરીક્ષા તો કરવી જોઈએ. એ બહુ બુદ્ધિશાળી હતો. એટલે રામકૃષ્ણ પરમહંસની પથારી હતી ને રૂમમાં, એ પથારી ઊંચી કરીને હેઠે રૂપિયો મૂકી આવ્યો આ પોતે. પછી રામકૃષ્ણ પરમહંસ સાંજે હું આવ્યા. પછી આવડો બારીએથી જોયે, પણ જ્યાં લાંબા થઈને હુતા ત્યાં ફડાક લઈને બેઠા થઈ ગયા. પછી આમ પથારીમાં જોવા માંડ્યા હાથ ફેરીને. પછી કંઈ ભાર્યું નહીં, ફરીને હુતા હતા ફરીને ફડાક લઈને બેઠા થઈ ગયા. પછી આમ જોવા માંડ્યા, પછી ઊભા થઈ ગયા પથારીમાંથી. હું છે એમ ત્યાં નરેન્દ્રને ખબર પડી કે વાત સાચી છે, આને ડંખ મારે એવો વહમો લાગે. પછી આવીને પગે લઈ ગયો, માફ કરજો ગુરુ, તા કાં તક મેં આવું કર્યું છે કે. પછી પથારી હેઠે રૂપિયો કાઢી લીધો. પછી હુતા એટલે આમ ધન આવું છે એવું બતાવ્યું. અને એ પૈસા આગીને લોપાવે છે, ઠીક પડે એટલી લોપાવે, ભલ ભલાને લોપાવે, કઈક મળતું જોવે બસ. કઈક મળતું હોય તો આગીને પછી જાય એનો વાંધો નહીં, પછી લઈ લેવી. પૈસા મળે ત્યાં હોય નહીં પાડવાની, પછી પૈસા ન મળે હોય તો પાડવાની. ઘણાને છે ને સુરા ખાચરના નીમ જેવું, જલેબી આવે ત્યારે એમ કે આજ હા નીમ, આ સણિયાના લોટનું. પછી સણિયાના લોટનું મિષ્ટન આવે તો કે હવે ઘઉંના લોટનું. નીમ ફરીને જાય ઘઉં ઉપર કે, પછી ઘઉંનું નીમ રાખે ને પછી ફરીને પાછું મોતિયા લાડુ આવે તો કે નીમ ફેરવાઈ ગધીનું હોય હતું ન્યાન્યા જાય સણિયાનો લોટનું. બોલો. એટલે એમ માણસ ને લાભ મળતો હોય તો આગી ના ઘડી બહાર આવી જાય, પછી લાભ આવી જાય ને બધો ધંધા વેપાર પતી જાય, પછી કે હવે આગી ના પાછી આવતી રે, હવે આગી ના પાડવાની, હવે હું વાંધો આમ ન કરું ભગવાન ના ભક્તો ને. વળી એક વાર્તા સાંભળો સારી, જે લીધી લંકાપુરી રાવણ ને મારી જે, પછી કહ્યું રામે રામાનુજ ને વિચારે જે. પછી ભગવાન લક્ષ્મણ ને કહ્યું, વેલા આવો વિભીષણ ને પાટે બેસારી જી, જાઓ તમે લંકામાં વિભીષણ ને રાજગાદી બેહારી રાતથી લકરી આવો. લક્ષ્મણજી ને મોકલ્યા વિભીષણ સાથે, પાટે બેસારી વેલા આવજો, વિસારશો માય હવચન ને જોજો, હું કવિ ભૂલતા નહીં, વળી વારું છું હું તમને, બેસશો માં રાવણ ને આસને. તમે રાવણ ની ગાદીએ બેહતા નહીં, હું ખાસ તમને વારીને કહું છું, એમ ચોખ્ખું કીધું વિભીષણ ને બેહારી. હવે લક્ષ્મણજી વિભીષણ ને લઈને લંકામાં પ્રવેશ કરે છે. પછી જઈ જોઈ લંકાપુરી, દીઠી રાવણ ની રિદ્ધિ હતી, રિદ્ધિ સિદ્ધિ એ હોનાના બંગલા ની બધું જોયું. કારણ રાવણે 14 ચોકડી રાજ કર્યું, 14 ચોકડી, તો વિચાર કરો હવે 14 ચોકડી નું એ આબાદ રાજ્ય રાક્ષસોનું, સારી ધરા ઉપર 3 લોકનું ન્યા શાસન, એ રાજધાની કેવી જબરી હશે બધું જોયું. હવે જે આસન ઉપર રાવણ 14 ચોકડી થી બેઠો બેઠો અધર્મ કરતો, એ આસન કેટલું પાપી થઈ ગયું છે જગ્યા એ વિચાર કરો. ખરેખર એમાં સંસ્કાર ઉતરી જાય છે. એક જગ્યાએ તમે બેસીને ધ્યાન કરો ને તો એ જગ્યા એટલી પવિત્ર થઈ જાય, એમાં ધ્યાનના સંસ્કાર લાગી જાય છે. અને અપવિત્ર ભૂમિ હોય ને માણસને ધ્યાન ભજનનું સુખ આવે નહીં. પૃથ્વીમાં પણ એવો ગુણ છે, પૃથ્વી પવિત્ર હોય ત્યાં એને સુખ આવે. દાડીમામાં કેહર ભગત હતા, એ પોતે આંધળા હતા પણ મંદિરની સેવા કરતા, મહા મોટા ભગત, લાલજીભાઈ ના કઈ હગાત થાય છે. એ મુંબઈ ગયેલા મંદિરનો કઈ માલ સામાન લેવા, પછી એ ગરીબ ભગત નું ત્યાં કઈ ઘર હશે, મકાન હશે, એમ કે છે કે મહાદુ હતું માલગોર ગાર હોય કે ગમે તે હોય. પછી ભગત ને ત્યાં બિહાર્યા પૂજા કરવા, પૂજા કરવા બેઠા ને ઘડીક બેઠા ત્યાંથી ઉઠી ગયા. પછી એટલે હરિભગત ને કે છે કે આ જગ્યા ખરાબ છે, કે ના ના અહીંયા ની જગ્યા ખરાબ હોય, કે આ જગ્યા ખરાબ છે, એમ એમ હોય લીપણ હતું એમ કે છે. તો કે આ જગ્યા કઈ ખરાબ નહીં, તો કે આ જગ્યા ખરાબ હોવી જ જોઈએ, મને પૂજા ને ઠામુકું સુખ ન આવ્યું. જયારે આમ રગજગ કરી ત્યારે અંદર થી બાઈ માણે કહ્યું, એ ભગત કે છે એ વાત સાચી, તારે કે શું કે છે, કે જગ્યા ખરાબ છે. તો કે હા, હવે એ બાઈએ 2-3-4-5 માસનું એ ન્યા બાળક ડાટેલું, હવે એને ખબર, આ ભાઈ ને ખબર નહી, પછી કઈ જગ્યા ખરાબ છે. પછી એને કીધું કે ન્યા બાળક ડાટેલું છે. પછી ઓલો કે મને મને નહીં ખોદો, કે તે ખોદ્યું, તે કઈક બહુ દિવસો નહીં થયેલા તે નીકળ્યું. એમ પવિત્ર પૃથ્વી થઈ જાય છે, અને ન્યા માણસને સુખ આવે નહીં, માણસના વિચાર ફરી જાય એ ધરતી ઉપર. આપણા મંદિરોની પૃથ્વી કેવી કહેવાય છે, કુંવારી કન્યા જેવી કહેવાય છે. સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરના અમુક એરિયામાં સ્ત્રીનો પગ જ નહીં. 150-150 વર્ષથી મહારાજે જે મંદિરો કર્યા છે એમાં સાધુની ધર્મશાળા અમુક સ્થાનમાં કોઈ 150 વર્ષથી કોઈ નાની બાળકીએ ત્યાં પગ દીધેલો નહીં, એટલે એ ધરતી મહાપવિત્ર ધરતી થઈ ગઈ કહેવાય. ત્યાં બેસીને ધ્યાન માનસી પૂજા કરો તો તમારું ચિત્ત તત્કાળ ભગવાનમાં લાગે, એવી એ પવિત્ર પૃથ્વી કહેવાય. એમ પૃથ્વીનું પણ ઘણું જોર છે. એટલે રાવણે 14 ચોકડી બેસીને જે જગ્યાએ પાપ કરેલું ત્યાં ભગવાને લક્ષ્મણજીને બેસવાની ના પાડી, પણ વિભીષણ બહુ આગ્રહ કરવા માંડ્યા. વિભીષણ કહે છે કે તમે બેહો પહેલા, ના મહારાજ દેવતા કે તમે ભગવાનના મહાન ભક્ત છો, ભગવાનના ભાઈ છો, અને તમને તો સાધુ સંતો સંત કે છે, તમે વૈરાગીનું સ્વરૂપ છો, માટે તમે ગાદીએ બેહો અને ગાદી પરસાદીની કરો. પછી સ્વામીએ લખ્યું, ગમ વિના બેઠા ગાદીએ ત્યાં તરત ફરી ગયે મતી. પાછી બે ગયા ગાદીએ, ગાદીએ બેઠા અને બુદ્ધિ ફરી ગઈ. વિચાર કરો, એ રાવણની ગાદીમાં કરંટ કેટલો હશે. ત્યાં તો સુણ્યું નગારો શેન નો, ગાદીએ બેઠેલા દક્ષિણ સાગર ને કિનારે રામની સેનાનું નગારું વાગતું હતું, એ સાંભળ્યું. ત્યાં તો સુણ્યું નગારું શેન નું, શ્રી રામ નું શ્રવણે કરી, કહે કેનું નગારું એ કોણ છે? બોલ્યા, કોણ નગારું વાગે? આ કોણ છે? વિભીષણ કે છે, તો રામ નું નગારું વાગે. તો કયો રામ? મારી ગાડી મેલો કે મારી કાઢો એ સેના પરી. સેના ને મારીને કાઢી મેલો, એ કોણ છે અહીંયા? અરે, વિભીષણ ને વિચાર કર્યો, મારી મોત કર્યા, બાવડું પકડી હેઠા ઉતારે. હેઠા ઉતરી જતો, હેઠા ઉતરી રાતે ખબર પડી હું આવું બોલ્યો. પછી બહુ ભાંઠા પડ્યા, એમ વચન વિસારતા મતી રતી પણ ન રહી. પછી આસન થી ઉતાર્યા ત્યારે ભારે હતી ભોઠ થઈ. પછી ભોઠા પડ્યા. વિચાર કરો, ભગવાને ના પાડી હતી તોય બેઠા. એમ ભગવાને ના પાડી હોય એ કરાય નહીં. અમને સાધુ સંતોને અમુક ના પાડી હોય, તમને ના પાડી હોય, પછી બે નહીં, એ કરાય નહીં. પણ વિવેક નથી એટલે શું કરીએ? અમને પધરામણીએ લઈ જાય, સ્વામી આય બેહો આ પરસાદીનું થાય, સ્વામી તમે આય બેહો એટલે આ પરસાદીનું થાય, એ પરસાદીનું થતા થાય અમે થઈ જઈએ, એનું એને શું ખબર પડે? કહો, વિભીષણ જેવા ભાવના વાળા ભગત હોય, લક્ષ્મણજી ને પરાયણે બેહાર્યા, હવે ગાદી પ્રસાદી ની થઈ કે લક્ષ્મણજી સોટલી બધી પ્રસાદી ના થઈ ગયા? આખા વિચાર બદલી ગયા. માટે એ છે ને, અમને તો પાદરા ફળિયા વાસરીને બિહારી, અને એટલે તમે કેવી કોરા લુગડા લાવજો પ્રસાદી ના હોય. તમે પ્રસાદી ના પાથરો, તમે પ્રસાદી ના થઈ જ જઈ લક્ષ્મણજી ની જેમ. એટલે અમે એમ કહીએ, કોરા લાવો હાવ, જેથી કરીને અમારા વિચારને કોઈ અસર ન થાય, નહીતર અમારા વિચાર ફરી જાય. જો એમને બેહી ગમે એમાં તો ઘણા હરિભગત બધા રૂમ દેખાડે, બધા રૂમમાં લઈ જાય. પછી કે અહીંયા મારો મોટો દીકરો રહેશે, અહીં મારા નાના દીકરો છે. હવે તમે વિચાર તો કરો, ત્યાગી સંતને કોઈ દિવસ એ પૃથ્વી દેખાડાય જ નહીં. જે રૂમમાં પોતાના દીકરો અને દીકરાની વહુ રહેતા હોય, એ ઢોલિયા ને ખાટલા, એ પાવડરના ડબ્બા, ની કાંગસીઓ, ની સોટલા ને બધું લબડતું હોય ને, આધુનિક સોટલા ને લુગડા ને બધા એના લબડતા હોય. એ લુગડા આઘા પાસા કર્યા ને એના બાયુના લુગડા ની બધી લીલા એમના હોય, પાથરેલી પડેલી. ત્યાં અમને લઈ જાય ને કે છે, કાંઈ ઠાકોરજી ને ફેરવો ને પધરામણી ને પવિત્ર કરો, એટલે આ મૂરખના સરદાર બહાર કાઢ્યા અહીંથી હેરાન કરી તું અમને. આ બધા ગાર્લન ઢોલિયા ને ખાટલા એ કઠણાય અમારી ક્યાં બિહારે? આ બધે ફેરવે ને બધે દેખાડે લ્યો. કારણ કે એને બિચારાને ખબર ન હોય, હકીકતમાં તો બધાને બેહવાનો જે રૂમ હોય ને, આ ઠાકોરજી ને બિહારી પધરામણી કરીને પરિષદ ધરાવીને જય સ્વામિનારાયણ. તમારે એમ કે આ બધું પવિત્ર થઈ જાય, વિભીષણ ને એમ કે ગાદી પવિત્ર થઈ જાય, એને ખબર નહીં કે લક્ષ્મણજી પવિત્ર થઈ જાય, નહીતર બિહાર જ નહીં. માટે વિચાર કરવો. અને ઘણા બાવાને એવો શોખ હોય, સમજાય, ઈ ગાડલે બેહવાનો, શી ખબર મનમાં વિચારતા હોય, હમથા બેહવી એમ. આ ના પડે તો જઈને બેહી જાય, આવો આવો ઘડી કાંઈ બેહવું છે, લે હવે બેહી નેની ગંધ લે, બીજું હું તર તું દે. આવા હોય હું એને કેવું, કારણ કે આ તો મેં મારી નજરે જોયેલું છે એટલે કહું. હા, એક બે મહાત્મા હતા, એ બેઠેલા તે ભરત ભરેલું ને વિચિત્ર વિચિત્ર હતું. પછી કે આવો આવો બીજા વાઘા બેઠા હતા, કે આયા આયા આયો બેહવા ના પર, આ બેન નું કે પ્રસાદી નું થાય ને કે, એને બેહારી એને બોલાવી ને બેહાર્યો, બોલ્યો આઘો હતો એક બોલાવી. મને બહુ દાંત આવે, મેં કીધું એ પ્રસાદી નું થાય, તમે પ્રસાદી ના થઈ જાઓ, એ ભગવાન જાણે કોણ પ્રસાદી નું થાય. માટે વિચાર કરવો ભગવાનના ભક્તને, આ અમારા સંતોને ખાસ પરિષાદી ના કરીને લે આવડા બધા ધ્યાન રાખવું જોઈએ. વળી અયોધ્યાની વાર્તા રામે કયો રામાનુજને આવવામાં દેશો એમ પાસળે વળી પૂછાવીના મુજને અણ પૂછે દીધી આજ્ઞા દુર્વાસાને દર્શન તણી તે વચન લોપાણું જાણી રામજી કહ્યું જયારે મુનિ સભા બની ત્યારે ઋષિ કહે વચન દ્રોહીનો મુખ ન જોવું પાછું ફરી નિષ્કુળ આનંદ પછી રામાનુજે વાત સત્ય એ માની ખરી. આ અયોધ્યાની વાત કરી. એ વખતે ત્રેતા યુગમાં 1000 વર્ષની આવરદા અને રામચંદ્ર ભગવાન 13000 વર્ષ રહ્યા. એટલે દેવતાઓએ વિચાર કર્યો કે ભગવાન હવે મનુષ્ય લીલા હંકે એટલે તો સારું, કારણ કે આટલું બધું પૃથ્વી પર રહ્યા એ ઠીક નહીં. પછી દેવતાઓ કે આ અમથા નેથી અહીંયા આવશે નહીં વૈકુંઠમાં પાછા, માટે આપણે કઈ કાવતરું કરો. પછી દેવોએ ભેગા થઈને કાવતરું કર્યું. પેલા દેવે એક દૂતને મોકલ્યો. પછી એ દૂતે આવીને એમ કહ્યું રામને કે મારે તમને ખાનગીમાં વાત કરવી છે. રામચંદ્ર ભગવાન કે બહુ સારું ચાલો. પછી એક રૂમમાં ગયા. પછી ઓલો દૂત કે પણ એક શરત, મારી ને તમારી બે ની વાત પૂરી થાય ત્યાં સુધી કોઈ માણસ આ વચ્ચે અંદર આવવો ન જોઈએ, અને મારી ને તમારી વાત ચાલુ હોય ને જો કોઈ આ રૂમ ની અંદર આવે તો તમારે એનું માથું કાપી નાખવાનું, એ મને વચન આપો. પછી રામચંદ્ર ભગવાને વચન આપ્યું, જા નક્કી. પછી બે જણા અંદર વાત કરવા ગયા. એ વખતે દેવતાઓએ દુર્વાસાને મોકલ્યા કે તમે જાઓ અયોધ્યામાં રામના દર્શન કર્યા હોય ત્યારે. એ દુર્વાસા આવ્યા દર્શન કરવા, અને રામચંદ્ર ભગવાને શું કહેલું, લક્ષ્મણજીને કહેલું તું દરવાજે ઉભો રહે, કોઈને માલિક આવવા દેતો નહીં. એટલે લક્ષ્મણજી દરવાજે ઉભા રહ્યા. અને દુર્વાસા આવીને કે રામ ક્યાં દર્શન કરવા, લક્ષ્મણજી કે રામચંદ્ર ભગવાન માલિક છે, હવે જો ના પડે તો દુર્વાસા શાપ દે. એટલે લક્ષ્મણજી કઈ બોલ્યા જ નહીં. એટલે દુર્વાસા ગયા માલિક, હવે થઈ તકલીફ. એટલે કેવાયેલા કે આનું માથું કાપી નાખો. રામચંદ્ર ભગવાન કે ઋષિનું માથું કપાય નહીં, લક્ષ્મણજી આવવા દીધા એટલે લક્ષ્મણનો વાંક કહેવાય. હવે લક્ષ્મણજી ને રામચંદ્ર ભગવાન કે તારું માથું કાપવું પડે તે વચન લોપ્યું, પણ કે ભાઈનું માથું કપાય નહીં, કે હવે કરવું હું. પછી સભા બોલાવી, જ્યારે મુનિ સભા બની, મુનિની સભા ભરી ત્યારે એમ કહ્યું કે વચન દ્રોહીનું મુખ ન જોવું પાછું ફરી. આને વચન લોપ્યું છે એટલે હવે તમારે લક્ષ્મણજીનું મોઢું ન જોવું, એમ કિલ્લો કરી રહ્યો. હવે જિંદગીમાં તમારે ક્યારે લક્ષ્મણનું મોઢું નહીં જોવાનું. ત્યારે રામચંદ્ર ભગવાને લક્ષ્મણ સાથે હેત બહુ હતું. પછી આવી રીતે બે ભાઈને જુદા પાડ્યા. પછી બે જુદા પડ્યા પછી બે ને ગીમું નહીં. પછી રામચંદ્ર ભગવાન કે હાલો હવે મનુષ્ય લીલા હિંકેલી વૈકુંઠમાં જવું જેને આવવું હોય એને. પછી ઉપડ્યા રામચંદ્ર ભગવાન સરજુમ ગયા, ત્યાં રામઘાટ થયો. પછી વાસળથી લક્ષ્મણને ખબર પડી, ત્યાં સરજુમ પડ્યા, એ લક્ષ્મણ ઘાટ થયો. હારે ગયા એ બધા ગયા, આખી અયોધ્યાને બોલાવીને કીધું જ્યાં વૈકુંઠમાં આવું એને લઈ જાઓ, કોઈ તૈયાર ન થયો. લ્યો કોઈએ ન કીધું અમારા આવું બોલો. એમ કહેવાય છે કે એ વખતે કૂતરું મરી ગયેલું હતું, હડી ગયેલું પીડ્યું હતું. રામચંદ્ર ભગવાન સરજુમ ગયા એ વખતે કોઈ કૂતરું નાખી દીધું એમાં સરજુમાં. એ વખતે જે કૂતરાની અંદર જીવડા પડ્યા હતા ને એ બધા ચતુર્ભુજ થઈને ગયા વૈકુંઠમાં, પણ માણા કોઈ ન ગયો. આવું છે. અને ખરેખર અત્યારે ભગવાન આવીને એમ કે ગાલો જેને આવો એને બધાને ધામમાં લઈ જાઓ, આમાંથી કેટલા જાય. આવડા કે છે બધા વિયા જઈ જવાનો વિચાર કરે તો તરત સંકલ્પ થાય, પણ આનું શું થાય છે મારા વિના, એને મારા વિશે કેટલું હેત, પછી એને દુઃખ થાય ને. એમ દુઃખ થાય એવું નથી કરવું મહારાજ, કોઈને દુઃખ થાય એવું ન કરાય. તમે જાઓ મહારાજ કે તો આવું પડ્યા બીજું. આવું છે. ઘણા એમ કે છે કે અમે તો મહારાજ તેડવા આવે ને એટલે તરત બેસી જાય, તો એને ખબર નથી કે મહારાજ તેડવા આવે તને તને વિમાન રે બાંધી ન લઈ જવાનો હોય, તને બીજો સંકલ્પ થાય એટલે તું અહીં ઉતરી જા તરત જ. સંકલ્પ જ ન થાય ભગવાન સિવાય ત્યારે અક્ષરધામમાં જવાય. ભગવાન આપણને તેડવા આવે અને આપણને એમ કે કે બેહીજા વિમાનમાં એ વખતે આપણને કોઈ પણ આ લોકોનો ઘાટ, માત પિતા, સ્ત્રી પુત્ર, કુટુંબ, ઘર, દુકાન, કોઈનો કશોય ઘાટ ન થાય અને ભગવાનની મૂર્તિ સિવાય ક્યાંય મન ન જાય ને જો ભગવાનમાં જોડાઈ જવાય તો અક્ષરધામ આવ્યા જાય. અને જો બીજા સંકલ્પ થાય તો કેમ જવાય? એવું છે ભગવાન ને ભક્તો ને આ વચન વિધિ એટલું જ શીખવાડવા માંગે છે કે આગીને લોભશો નહીં. સંતો વચન દ્રોહી નો ધણી નહી, ઘણો રે ગુનેગાર રે, સંતો જ્યાં જ્યાં જાય ત્યાં જન મળી, વાળી કરે તિરસ્કાર રે, સંતો વચન દ્રોહી નો ધણી નહી, જ્યાં જાય ત્યાં એને તિરસ્કાર થાય. વચન દ્રોહી નો કોઈ લોકમાં કોઈ ધણી નથી. સંતો લેશ વચન જો લોપીએ, અતિ થયા ન માતરે, સંતો એક એકડો જેમ ટાળતા, જ્યાં જાય ત્યાંનું અપમાન થાય. સ્વામી કહે છે કે એક એકડો ભૂસી નાખીએ ખોટું થઈ જાય ખાતરે, સંતો વચન દ્રોહી નો ધણી નહી. લેશ વચન લોપો તો ભગવાન કુરાજી થઈ જાય છે. જેમ બધા મીંડા ફલેરી એક એકડો ટાળી દો તો મીંડાની પછી કોઈ કિંમત નહીં, એમ ભગવાનની આજ્ઞા લોપી નાખો પછી માણસની કોઈ કિંમત નહીં. કોઈ સો કન્યા પરણાવે સુતાને, હવે દ્રષ્ટાંત આપે છે, પછી મારે મોટિયાર રે, એમાં રાંડ્યા વિના કહો કોણ રહે, સહુ રાંડે કહાર રે, સંતો વચન દ્રોહી નો ધણી નહી. કોઈ સો કન્યા પરણાવે એક માણસને, પછી માણસ મરી જાય તે હોય હો રાંડે કે એક બે બચી જાય, એ બધી રાંડે. એમ ભગવાનની આજ્ઞા કોઈ લોપે એના બધાય કામ બગડી જાય. એમ વચન વિના આ વિશ્વમાં વરતે છે જે વિમુખ રે, નિષ્કુળ આનંદ તેને નિરખતા, સંતાન માને સુખ રે, સંતો વચન દ્રોહી નો ધણી નહી. એમ જે માણસો આ જગતમાં વચન વિના વર્તે છે, સ્વામી કહે છે કે એનું મોઢું જોવાય ભગવાનના ભક્તો સંતો રાજી નહીં. એનું મોઢું જોવામાં એને સુખ ન થાય. આજ્ઞા લોપતાલનું લ્યો. માટે ભગવાનને ભગવાનના સંતોને રાજી કરવા હોય તો એને ભગવાનની આજ્ઞામાં રહેવું, એમાં જ સુખ થાય, એ સિવાય સુખ નથી. મહારાજ એકવાર માંગરોળ ગયેલા. માંગરોળમાં આનંદજીભાઈ સંઘાડીયા હરિભગત હતા. ભગવાન મંદિરે જઈને ઉતર્યા એટલે આનંદજીભાઈ કાયમ ભગવાનની વાતો સાંભળવા આવે. આનંદજીભાઈ મોર આસન નાખીને બેસે, સાંજે આવે, મહારાજ એને વાતો કરે, ભગવાન વાતો કરે ને આનંદજીભાઈ સાંભળે, તે સવારો સવાર વાતો કરે. હવે એકવાર મહારાજ આણંદજીભાઈને ઘરે ગયા દિવસે, બાણું ખખડાય. આણંદજીભાઈના ઘરના હતા રાજુભાઈ, એને બાણું ખોલ્યું. મહારાજ શું પધાર્યા? તો કે આણંદજીભાઈ શું કરે? મહારાજ એ તો હુતાશ. મહારાજ કે ત્યારે હુતોશ? તો કે મહારાજ આખી રાત તમારી કથા સાંભળે છે અને અહીં આવીને આખો દિવસ સુવે છે. મહારાજ કે આખી રાત અમારી કથા સાંભળે ને આખો દિવસ ઉભે છે. તો કે હા મહારાજ કે છે કે આવું કેમ કરે છે? તો કે ભગવાન તમે જાણો ને તમારો ભગત જાણે. મહારાજ કે તમારો વ્યવહાર? તો કે મહારાજ છોકરા ભૂખે મરે છે અને હુઈ રહે છે, અમારે શું કેવું? મહારાજ કે ઈ ખોટું, આજ મંદિર આવે એટલે વાત છે. ભગવાન પાછા આવતા રહીએ મંદિરે. આણંદજીભાઈ હાન થયું એટલે આવ્યા, પગે લાગીને આસન નાખીને મહારાજની મોર બેઠા. એટલે મહારાજ કે આણંદજી ઉઠ પાડ, તારું આસન ઉપાડ. કા મહારાજ નહીં આવી મારી સામે નહીં? તો મહારાજ પણ કઈ વાંક ગુનો? તો વાંક ગુનો બહુ મોટો છે. કેમ? તા કે માળા અહીંયા આખી રાત મને સગાડે ને ઘરે જઈને હુઈ જાય આખો દાડો. મહારાજ તમે કહો એમ કરું. હું કહો એમ કરીશ? હા તમે કહો એમ કરું. મહારાજ કહે તો સાંભળ, આખી રાત મારી વાતો સાંભળવાની ને આખો દી કામ કરવાનું. એમ બેવા બેવા દેશો કે નહીં? તો કે હવે બેહો. ભગવાને વાતો કરી આખી રાત, પછી ઘરે જઈને આખો દી કામ કર્યું. આખી રાતનો ઉજાગરણ, આખો દી કામ કરવાનું થાક. પછી આજે આવીને વળી વાતો સાંભળવા બેઠા ને ઊંઘ આવી. મહારાજ કે એટલે ઝોલું ખાધું? તો કે હા મહારાજ ઝોલું આવી ગયું. મહારાજ કે ઉભો થા. પછી ઉભા થયા, પછી ભગવાન વાતો કરે, ઉભા ઉભા ઝોલું ખાધું. મહારાજ કે એટલે ઊંઘ ગયો? તો કે હા મહારાજ ઊંઘ આવી ગઈ. ભગવાન કહે છે કે નાટે ચોટલી બાંધ, પછી નાટે હતાણ ચોટલી બાંધી, પછી માંડે વાતો કરવા મહારાજ. તોય ચોટલી બાંધેલી ને તોય ઊંઘ આવે. પછી ભગવાન કહેલા હાલી હજી ઊંઘે? તો કે મહારાજ ઊંઘ આવે. એ ગરીબ ભગત બેઠો, તારે ઘર કેટલે? તો કે અહીંયા છે. ટાઢું માટલું લઈ જાય નથી પાણીનું. પછી માટલું મગાવીને ઉપર રેડ્યું, પછી ઉપર લઈ ગયા, પછી ઉભા રહ્યા. પછી મહારાજ વાતો કરવા મળે તો અડધો કલાક ન હોય વળી ઊંઘ્યા. મહારાજ કહેલે હજી ઊંઘ્યો? તો કે હા મહારાજ ઊંઘ આવે. તમે કહો એમ કરો. મહારાજ કે ઘરે જઈને ઊંઘી જાય. મહારાજ કે હવે છે ને સાંજે ઘડી કથા વાર્તા સાંભળવી અને પછી ઊંઘી જવું, દિવસે કામ કરવું. એમ મહારાજે એને કહ્યું. હવે એવી રીતે પછી કથા સાંભળે. એમાં એકવાર આણંદજીભાઈ આવ્યા. પછી મહારાજ કે આણંદજી શું? મહારાજ કા અમારો ત્યાગ કર અને કા તારા ઘરના માળાનો ત્યાગ કર. મહારાજ તમારો ત્યાગ કરું તો મોક્ષ કોણ કરે અને ઘરના માળાનો ત્યાગ કરું તો રોટલા કોણ કરી દે? મહારાજ કે આ તો બહુ પાકો નીકળ્યો લ્યા, આ બહુ હોશિયાર છે. મહારાજ કે આને મંદિરમાં ગરવા દેવો નહીં, હરિભક્તોને કહેશે અને કાઢો બારો કે. મહારાજ કે જો આણંદજી મંદિરમાં આવે તો એને માથે ટાપલી મારીને એમ કેવું, હળી કૂતરું હળી કેવું, તો હળી કૂતરું આ અમારું આજ્ઞા છે કે ન કે વચન દ્રોહી. એટલે બધા હરિભગત છોટી પડ્યા માથે મારીને, હળી કૂતરું કે હળી કૂતરું. એટલે આણંદજીભાઈ ભાગ્યા, પછી બધા મારવા માંડ્યા ને મંદિર બહાર નીકળી ગયા. હવે મહારાજ તો પછી ત્યાંથી બીજા ગામ પધાર્યા. અહીં આણંદજીભાઈ મંદિરમાં આવે તો બધા હરિભક્તો મારે માતા, એટલે બાણે ઉભા રે, ત્યાંથી આરતીના દર્શન કરે. અને હરિભક્તોના ત્યાં ઝોડા પડ્યા હોય ને માથે બાંધવાના કપડે, એ બધા ઝોડા સાફ કરે. કોક કે શું કરો છો? તો કે આ બધા હું ઝોડા સાફ કરીશ ને ત્યારે જ હું મંદિરમાં જવા લાયક થઈશ કે એમ કે આવા નિર્માની. પછી 6 મહિને મહારાજ આવ્યા. મહારાજ મંદિરમાં બેઠા બેઠા કથા વાર્તા કરે. એમાં આણંદજીભાઈ આવી અને બાણે ઉભા ઉભા દર્શન કરે. મહારાજ બાળી ગયા. મહારાજ કે અલે બાણે કેમ ઉભો રહ્યો? અહીં માલકવર આવીને કે છે બાણે કેમ ઉભો રહે? તારે આણંદજીભાઈ કે શું કામ હવે આમથા આમથા? તમે જ મને બાણે રાખવાનું કર્યું છે ને. મહારાજ કે ક્યારે? તો ગુલફેર આવ્યા તારે. માલકવર આવું તો બધા માથા મારે જ હળી કૂતરું કે છે. મહારાજ કે હવે કોઈ નહીં ક્યાંય આવો. પછી મહારાજને જઈને પગે લાગ્યા, પણ મહારાજની આજ્ઞા પ્રમાણે રહ્યા અને એમાં દુઃખ ન લગાડ્યું. પછી મહારાજે કહ્યું કે તમારે માથે આવતો જન્મ એક કૂતરાનો હતો, તે અમે આ જન્મે ભોગવાવી દીધો. એમ મહારાજે કહ્યું. જો ભગવાનની આજ્ઞા પાળી તો એને સુખ થયું. હવે મહારાજ મંદિરમાં બેઠેલા અને આણંદજીભાઈની પરિસ્થિતિ બહુ ગરીબ, એટલે આણંદજીભાઈ અને રાજુભાઈએ બે વિચાર કર્યો કે આમનામ આપણે રોટલાનું અહીં પૂરું થતું નથી ને કાંઈ કામ ચાલતું નથી, તો આપણે કાંઈક કમાવા જઈ બીજા દેશમાં. આણંદજીભાઈ કે સારું તો મુંબઈ જઈ. પછી મુંબઈ જવા તૈયાર થયા. પછી નવા લુગડા પહેરી મંદિર દર્શન કરવા આવ્યા. પછી મહારાજ કે આનંદજી આજ કેમ નવા લુગડા પહેર્યા? મહારાજ મુંબઈ જાઉં છું. શું કામ? તો કે અહીં રોટલાનું પૂરું થતું નથી તો કમાવા સારું. મહારાજ ક્યાં હેઠો બે? પછી બે હાર્યા. મહારાજ કે આણંદજી એક વાત કહું. કોને મહારાજ? આણંદજી આજ સવારે અમે નાવા ગયા હતા, પછી નાહીને આવતા એ વખતે અમારી મોર એક ધોળો જાડો પુરુષ હાલ્યો જતો હતો. પછી મહારાજ પછી પુરુષ ઊંચી અડીવાળા જોડા પહેરેલો હતો અને અમારી મોર મારે ઉતાવળા પગલે હાલ્યો જાય. પછી આણંદજી અમે એને પૂછ્યું કે તું કોણ છો? ત્યારે એણે કીધું કે હું આણંદજીભાઈનું પ્રારબ્ધ છું. પછી મહારાજ પછી આણંદજી અમે એને પૂછ્યું તું આ ઉતાવળો ઉતાવળો ક્યાં જાશ? ત્યારે એણે એમ કીધું કે મુંબઈ જાઉં છું. ત્યારે મેં કહ્યું કે મુંબઈ શું કામ જાશ? ત્યારે એ પુરુષ કહે છે કે મુંબઈમાં કોયદ્રા મળે નહીં અને આણંદજી મુંબઈ ઉપડ્યા છે અને એના પ્રારબ્ધમાં કોયદ્રા લખેલા છે તો હું આગળ જઈને તૈયાર કરું છું. ત્યારે આણંદજીભાઈ હાથ જોડીને કહે છે તો મહારાજ હું કેમ કરું? ત્યારે મહારાજ કે મુંબઈ જવું રવા દે, મુંબઈ જાય તો કોયદ્રા જ મળશે. દુઃખ ચાલે દસ ડગ આગે, જ્યાં જાય ત્યાં દુખ્યો. માટે હું કહું એમ કર તો કે મહારાજ તમે જેમ કહો એમ કરું. આણંદજી તને કઈ કારીગરું આવડે? તો કે હા મહારાજ હું હંગેડિયા છું એટલે મને હુતારી કામ આવડે. તો કે કઈક એવી કારીગીરીનું કામ કરીને અહીંના રાજા વજ્રદીન ને આવે. તો કે હારું, પણ સાંભળ આણંદજી શું? તો કે રાજાને તું આપ, પછી રાજા તારા પર પ્રસન્ન થાય અને પછી તને એમ કે આણંદજી માગ માગ, ત્યારે તારે એમ કહેવાનું બસ તમે રાજી થયા એમાં બધું આવી ગયું, મારે કાંઈ ન જોયું. પછી રાજા બહુ આગ્રહ કરે તોય તારે ના, બહુ પછી કહે તો એમ કહેવાનું બીજું તો મા બાપ કાંઈ ન જોયું, પણ હવે અમે ગરીબ માણસ અમારે રહેવા ઘર ખોરડું નથી માટે બીજું કાંઈ નહીં, પણ જરાક અમે આ મંડો કરીને ઘર એકાદું થઈ જાય એટલી જગ્યા આપો એટલું કરી દો એમ કહેવાનું. પછી જગ્યા મળે એટલે પછી મને મળજે. તો કે હારો. પછી આણંદજીભાઈએ એક હિંડોળો બનાવ્યો. એ હિંડોળામાં એવી કરામત ગોઠવી કે હિંડોળાને ચાવી દઈ દેવાની, ચાવી દઈ દો એટલે એની મેળે હિંડોળો હાલે, એવું એને માલિકર કારીગરી ગોઠવી. પછી હિંડોળો લઈને વજ્રદીન રાજા આગળ ગયા, મુસ્લિમ રાજા. પછી એ હિંડોળો રાજાને ભેટાયો. પછી રાજા અને હિંડોળો ટીંગીને મંજમાં બેઠો ને ચાવી દીધી ને હલવા માંડ્યો અને હિંડોળામાં બેઠો એટલે ખુશ ખુશ થઈ ગયો. વાહ વાહ કે મારા રાજ્યમાં આવા કારીગર છે, સાબાશ સાબાશ. હું નામ તારું? તો કે આણંદજીભાઈ સંઘડીયો. કેમ? વાહ વાહ હું તારા પર બહુ ખુશ થયો છું, માગ્યા જ માગી આપું. તો કે નહીં બાપજી તમે ખુશ થઈ ગયા એમાં બધું આવી ગયું, તમને રાજી કરવા જ મેં હિંડોળો આપ્યો છે એમ કીધું તાને વધારે ઉભરાયો. ઓહો માગ માગ આજ તું માગી દઈ દો કે અગના કાંઈ નો અરે માગ કે છે. ત્યારે કહે છે કે બીજું તો કાંઈ નહીં, પણ હવે મારે કાંઈ આ ગામમાં જગ્યા રહેવાની છે નહીં, જો થોડી ઘણી જમીન આપો તો ખોડું બનાવી લો. ભાવ હારું ઓલા પડખે બેઠા હતા એને કે આ આણંદજીભાઈ જે જગ્યાએ કે એ જગ્યાએ આને જમીન આપજે, અમે એની હેરે જાઓ જે જગ્યાએ કે એ જગ્યાએ. મહારાજે એને શીખવાડેલું જગ્યા દેવાનું કે ને તારે ઓલી જે જગ્યા જૂનું શહેર પડી ગયેલું છે ને એ જગ્યા તું લઈ જ. મારા જગ્યા સીધી દીધી એટલે ન્યા લઈ જઈને આવ્યા. ન્યા લઈ જઈને કે કાંઈ આટલી જગ્યા અમને આપો. પછી ન્યા એ પ્રમાણે કીધું એ પ્રમાણે એને જગ્યા આપી દીધી. પછી મહારાજને આવીને મળ્યા. મહારાજ જગ્યા મળી ગઈ ત્યારે મહારાજ કે હવે એક કામ કરે. હું કે તું ને રાજુભાઈ તમે બે માણા દાડીઓ કોઈ કરતા નહીં અને રાતે રાતે પાયા ખોદવાના દિવસે નહીં. તો કે કાંઈ વાંધો નહીં મહારાજ એવું કરીએ. પછી રાતે પાયા ખોદે એમાંથી ધનના ચરુ નીકળ્યા. એમાં એક સોનાના માલિકો કોરીઓ ભરેલી એવા ડેગડા નીકળ્યા. એમાંથી એકમાં તો કંઈ 500 જેટલું એવા હતા માલિકર કોરીઓ કે જે નાણું કહેવાતું એ વખતનું. પછી મહારાજ કહે એક કામ કરી, એ મહારાજ ને જઈને બતાવ્યું, મહારાજ આ બધું નીકળ્યું તો બહારું. હવે આમાંથી છે ને મહારાજ કે થોડી કોરીઓ નોખી કાઢ અને જૂનું માટલું ગોતી કાઢ, જૂનું એવું આમ જૂનું લાગે એવું ડટાયેલું, એમાં ભરીને બીજી બધી ઘરમાં મૂકી દે, એ થોડીક લાય અને રાજા આગળ જા. શું અચ્છા રાજા આગળ જાય ને એમ કેજે કે આ તમે આપેલી જમીનમાંથી આ નાણું નીકળ્યું છે માટે એ તમે લઈ લો, આ તમારું કહેવાય. બહુ સારું. પછી જૂની માટલી ગોતી, એમાં બધું નાણું ભરી, થોડું ઘણું બીજું મૂકીને પછી રાજા આગળ ગયા. રાજાને જઈને વાત કરી કે રાજા સાહેબ તો શું, તો કે તમે મને જમીન આપી હતી, કાંઈ નાણું તો આપ્યું નહોતું, તો કેમ, તો કે હું પાયો ખોદતો હતો, એમાંથી આ ધન નીકળ્યું છે, તમે મને જમીન આપી એટલે મારી જમીન મારી કહેવાય, બાકી એમાંથી જે નીકળે એ તો તમારું કહેવાય, કહેશો માટે આ લઈ જાઓ. રાજા કહેશે જો સાંભળ, તને જમીન આપી એટલે એ બધું તારું જ કહેવાય, એમાંથી જે નીકળે એ બધું તારું, તો કે નહીં જમીન મારી માલકો નીકળે એ તમારું કહેશ, તો કે નહીં એ બધું તારું જ કહેવાય, તમે લઈ લો. રાજાને કહે તક નહીં તું લઈ જા. પછી રાજાએ લીધું નહીં, પછી લઈને પાછું લઈને આવ્યા. પછી મહારાજને કહે મહારાજ રાજાએ તો ન લીધું. મહારાજ કે કાંઈ વાંધો નહીં, તું રાખ, હવે રાતે રાતે પાયો ખોદજો. પછી હવે કાંઈ કામ બાકી રહ્યું છે? ત્યારે કે મહારાજ બીજું તો કાંઈ નહીં, પણ એ જમીનનો પાકો લેખ નથી કરી આવ્યો. ત્યારે મહારાજ કે તું ખરો લાગે છે, એ તો પહેલા કરાવવું જોઈએ, લેખ દસ્તાવેજ તો પહેલા કરાવવો જોઈએ, પછી બધી વાત. તો કે એ રહી ગયું છે, હવે કેમ કરવું? તો કે હવે એક કામ કર, રાજા વાજાને વાંદરી એનું ઠેકાણું નહીં કાંઈ, એટલે તું ઓલું જે સોનું નીકળ્યું છે ને એમાંથી એક ઉતરી ઘડાય, અને એ ઉતરી એ રાજાનો જે કુંવર છે એને ગળે બાંધ, સારું, એટલે બધું કામ થઈ જાય. કે હવે એ ઉતરી કરાવી અને એનો સાજાદો નાનો હતો છોકરો એને ગળે બાંધી, એટલે ઓલી બેગમ રાણી હતી ને એ કહેવા માંડી, તમે કોણ છો? તો કે હું આણંદજીભાઈ હંગળીયો છું. તો કે આ કેમ? તો કે આ તમારા દીકરાને હોનાની ઉતરી કે મારી ઈચ્છા હતી તે બાંધવી છે. તો કે એમ, તો તું મારો ભાઈ કહેવા કહેશ? ઓલી ભાઈ કહેશે તમે મારા દીકરાને આવી ઉતરી બાંધી? તો કે સારું, કાંઈ કામકાજ હોય તો કહેજે. કહેશ? તો કે બીજું તો કાંઈ નથી, પણ થોડુંક કામ છે. તો કે હું? તો કે મને રાજાએ જમીન આપી છે, પણ કે એનો લેખ કરી નથી આપ્યો. તો શું કહેશ? તો કે આ જમીન આપીને લેખ કરીને નથી આપ્યો. તો ના, કેટલા મહિના થાય? તો ઘણા મહિના થઈ ગયા, પણ લેખ કરવાનું રાજા ભૂલી ગયા. તારા ભાઈ કહેશે એનું કામ જ એવું છે, કે આજ વાત સાંજે આવે એટલે તારો લેખ કાલ થઈ ગયો. અમે પછી આનંદજીભાઈ ગયા, હવે થઈ ગઈ દિહાળી, એટલે ઓલા આવ્યા ને જમવા, એટલે ઓલા છોકરાના ગળામાં હોનેની ઉતરી ભાળી, એટલે રાજા કહેશે કે વાહ, આ કોને પહેરાવી? બહુ સરસ. કે તમારે તો સરસ બરસ જ કેવું છે ને, કોને પહેરાવી? બહુ સારું. કાંઈ છે ખબર? તો કાં? તક મારા ભાઈએ પહેરાવી. કયો તારો ભાઈ? ના છે આનંદજી સંગડીયા. તો કે હા, પણ તમને કાંઈ છે? તો કે હું? તો કે એને બિચારાને જમીન આપી લેખ નો કરી દેવો પડે. તો કે એવું થયું? તો કે લેખ રહી ગયો તો કાલ કરી દઉં. પછી બીજે થી તરત જ પાકો લેખ કર્યો અને એમાં લખ્યું કે સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધી, આકાશથી પાતાળ સુધી આ પૃથ્વી આણંદજી સંઘાડીયાની છે, એવું મલકો લખાયું. પછી લેખ આણંદજીભાઈ હાથમાં આવ્યો. પછી મહારાજ કે હવે રાતે રાતે માંડ પાયો ખોદવા તારું કામ થઈ ગયું, અને હવે આમાંથી ગમે એટલું નીકળે પણ લેખમાં આવી ગયો છે આકાશથી પાતાળ સુધી, જે બધું તારું. પછી એમ કહેવાય છે માલિકોથી બહુ દ્રવ્ય નીકળ્યું. પછી ત્યાં એણે એ વખતમાં કે 3 માળની બિલ્ડિંગ કરી અને 5 ગામના પૂછે એવા મહાન મોટા ભક્ત થયા અને ભગવાનના ખરેખરા ભગત. પણ ભગવાનની આજ્ઞામાં રહ્યા તો એ બધું થયું. મારો કહેવાનો આશય, જે ભગવાન કે એમ કરે એ આ લોક પરલોકમાં મહાસુખી થાય છે. માટે આપણે પરમાત્માની આજ્ઞામાં રાત્રિ દિવસ રહેવું, એ કેમ કરવું? વિમુખનું મુખ અતિ દુઃખ દેણા જે, ભગવાનની આજ્ઞા લોપીને ભગવાનના આજ્ઞાથી વિમુખ વર્તે છે, પ્રભુથી વિમુખ છે, એનું મોઢું દુઃખનું દેનારું છે. નજરો નજર ન જોય એના નેણા જે, નજરો નજર એની હારે નેણ નો મેળાવશો આજ્ઞા લોપતલ સાથે. કાને કરી કેદી ન સુણો એનું કેણ જે, કાને કરીને એના મોઢાની વાત ન સાંભળતા. વદને ન વદો વિમુખ શું વેણ જે, વળે વિમુખની સાથે વદને કરીને એટલે એની યારે વાત ન કરશો. વદને ન વદવું વિમુખ શું તેમ સ્પર્શવું નહી પંડે કરી. એનો પરિચય ન કરવો. સર્વ પ્રકારે સમજી પાપીને મૂકવા પરહરી. સર્વ પ્રકારે સમજી વિચારીને પાપીને પરહરી મેળવા. કોઈ રીતે કુપાત્રનો ગુણ ગરી જાય જો ઘટમાં તો પાર પોત પામતા તરી ભાંગ્યું જાણો જાય તટમાં. કોઈ પણ પ્રકારે જો પાપીનો હૃદયમાં ગુણ ગરી જાય તો સ્વામી કહે છે કે પાર જાતા જાતા સમુદ્રની વચમાં વાણ ભાંગ્યું એમ સમજો. પયસાકર સુંદર ત્યાં લગી જ્યાં લગીન ભળી લાળ ભોયંગની. તેમ હરિજન સારો ત્યાં લગી જ્યાં લગી નથી સ્વભત કુસંગની. દૂધ ને સાકર સારું ત્યાં સુધી જ્યાં સુધી એમાં સર્પની લાળ નથી પડી. એમ ભગવાન નો ભગત સારો ક્યાં સુધી? જ્યાં સુધી એને કુસંગીની સંગત નથી થઈ ત્યાં સુધી સારો. જયારે એને કુસંગી સાથે એજ થયું, પાપીની સાથે એને મોબત થઈ, સોબત થઈ, ત્યારે સમજી લેવાનું હવે આ હારો નથી રહ્યો. શોભની કસરીર ત્યાં લગી જ્યાં લગી નથી કોઢ કપાળમાં. તેમ સંત શિરોમણી ત્યાં લગી જ્યાં લગી નાયવો વિમુખની જાળમાં. વાયવો મોલ સારો ત્યાં લગી જ્યાં લગી નથી ખવાણો ખડજમાં. તેમ ભક્તની ભલાય ત્યાં લગી જ્યાં લગી નાયવો વિમુખની વડાજમાં. વાયવો મોલ હારો ક્યાં સુધી? ખડમાં ખવાઈ ન ગયો ત્યાં સુધી. એમ ભગતની ભલાય ત્યાં સુધી, વિમુખની ઝપટમાં ન આવ્યો હોય ત્યાં સુધી. તેમ મુક્તની મોટપ ત્યાં લગી જ્યાં લગી નથી પંચ વિષયનો પ્રસંગ. મુક્તની મોટપ, બહુ શબ્દો વિચારવા જેવા લખ્યા છે સ્વામીએ. પહેલી લીટીમાં એમ લખ્યું, દૂધ સાકર સારું ત્યાં સુધી કે જ્યાં સુધી લાળ નથી પડી સર્પની. હવે ત્યાં કોને ઉપમા આપી? હરિજન. ભગવાનનો ભગત સારો ક્યાં સુધી? તો કે કુસંગીની એને સ્વાબત નથી થઈ ત્યાં સુધી. કુસંગીની સ્વાબત કેવી છે? સર્પના લાળ જેવી છે. હરિભગત કેવો છે? દૂધ સાકર જેવો છે, પણ અંદર ઝેર જેવું. કુસંગીમાં હેત એ ઝેર છે. વળી ફરીને શું કીધું? શરીરની ઉપમા આપી કે સ્વભાવવાળું શરીર ક્યાં સુધી? તો કે કોઢ કપાળમાં ન હોય ને ત્યાં સુધી. કબાટમાં કપાળમાં કોઢ નીકળતી હારો નહીં. ત્યાં સંત શિરોમણી, અહીં સંતને કીધું, પણ હરિભગતને કીધું, અહીં સાધુને કીધું. એમ સાધુ હારો ક્યાં સુધી? જ્યાં સુધી વિમુખની જાળમાં નથી આવી ગયો ત્યાં સુધી હારો. હવે ન્યા હરિજનને કીધું, બીજી લીટીમાં સાધુને કીધું, હવે ત્રીજી લીટીમાં ભક્તની ભલાઈને કહે છે. ભક્તની ભલાઈ ક્યાં સુધી હારી? તો કે જ્યાં સુધી વિમુખની ઝપટમાં નથી આવી ગયો ત્યાં સુધી. સાધુને અને સત્સંગીને બેયને કહ્યું. અને હવે ચોથી લીટીમાં મુક્તને કહે છે. મુક્ત મુક્ત ક્યાં સુધી? આવો પ્રશ્ન છે. તેમ મુક્તની મોટપ ત્યાં લગી જ્યાં લગી નથી પંચ વિષયનો પ્રસંગ. પંચ વિષયનો પ્રસંગ જ્યાં સુધી નથી ત્યાં સુધી મુક્ત મુક્ત રહે છે. દેહ ઇન્દ્રિય મન પ્રાણ થી અતિ રહે છે અસંગ. લ્યો, પણ પંચ વિષયનો પ્રસંગ થાય તો મુક્ત હોય ને એ બગડી જાય એમ કહેવાનો ભાવ છે. જેવા વિમુખ છે બારના તેવા વિમુખ છે ઉર્માય. નિષ્કુળ આનંદ કહે ન કરીએ એનો વિશ્વાસ કાય. બારના જેવા વિમુખ છે એવા વિમુખ માલિકર નહીં છે. સ્વામી કહે છે ભૂલે એનો વિશ્વાસ કોઈ ડાયા માણસ કરતા નહીં. કામ ક્રોધ લોભ મોહ મદ આશા તૃષ્ણા દેહ ઇન્દ્રિયો અંતકરણ આ બધા અંદરના વિમુખ કહેવાય. અને બહારના વિમુખ ને અંદરના વિમુખ આ બધા ભેગા થઈને જીવનું ભાંગીને ભૂસાડી મારે એવા છે. માટે સાવધાન રહીને પ્રભુ ભજન કરે તો પાર ઉતરે. વિમુખનો સંગ તજો તત્કાળ જે, એટલે કામ ક્રોધ લોભ મોહ વગેરેનો સંગ જલ્દી છોડો. હૈયે જાણી હડકાયા શ્વાનની લાળ જે, વળગી અળગી કરતા ઝંઝાળ જે, જાણજો જરૂર જેમ જમ જાળજે, જમની જાળ જેવી એની લાળ જાણો કે જમની જાળ જાણીને તન મન માં રાખો ત્રાસ, ભૂલે પણ હરિ ભક્ત ને નવ બેસવું એહને પાસ. જેને ભગવાન નું માધ્યમ નહીં, જેને કઈ મહિમા નહીં, જેને આજ્ઞાની કઈ પડી નથી, જે ભગવાન થી બીતા નથી, અધર્મ થી બીતા નથી, એવાની પાસે ભૂલે બેહવું નહીં, ભૂલે ન બેહવું એમ નિષ્કુળાન સ્વામી કહે. તો એની અરે વ્યવહાર ને એને અરે બીજું તો શું રાખવાનું. જેમ રાહુ સંગે રાકેશ રવિનું અતિ તમે થાય તેજ લીન, જેમ રાહુ ને સંગે ચંદ્ર અને સૂર્યનું બેયનું અતિ તમે કરીને અતિ અંધારે કરીને તેજ લીન થઈ જાય છે, તેમ હરિ વિમુખના સંગથી થાય મતિ અતિ મલિન. પ્રાવૃત ઋતુ અંત પરખીએ જ્યારે ઉગ્યા કહસ્ય આકાશ, જળ સંકોચાય સ્થળથી તેમ વિમુખથી મતિનાશ. વર્ષા ઋતુને અંતે જ્યારે અગસ્ત્યનો તારો આકાશમાં ઉગે ત્યારે પૃથ્વીમાંથી એની મેળે પાણી શોષાઈ જાય. તમે જોજો અગસ્ત્યનો તારો જ્યારે ઉગે ને ત્યારે નદીઓમાં તત્કાળ પાણી બંધ થઈ જાય અને કૂવામાં પાણી ઊંડા જતા રહે, એ તારાનો એવો પ્રતાપ છે. જેમ વાયુના વેગે કરીને વિખાય જાય વળી વાદળા, તેમ વિમુખ વચનના વેગથી જાય શુભ ગુણ આદિ સઘળા. સઘળા શુભ ગુણ વિમુખના પ્રસંગમાં આવતાની સાથે નાશ પામે, માટે વિમુખથી દૂર રહો. તેમ વિમુખ વચનના વેગથી જાય શુભ ગુણ આદિ સઘળા, વાસ વિષણ વિયાજણે સુકે એક મુકે શરીરને, એમ કુસંગ અંગમાં આવતા મારે મોટા મુનિ ધીરને. વાસ વિષણ વિયાજણે, વાસ વિષણ ને કેળ એમ કહેવાય છે કે બે વાર ન ફળે, વાહડો એક વાર થાય પછી ફરી ન થાય, કેળ પણ એક વાર થાય અને એક વાર કેળની લૂમ આવે પછી એને ફરી ના આવે, અને વિષણ વિષણ એક વાર વ્યાય ફરી ન વ્યાય. હવે એમ કે છે કે એ વિષણ વ્યાય એટલે એના જે બચ્ચા હોય એ એને ધાવે, ધાવે એટલે એને આખી ખાઈ જ જાય, એનું ખોખું કન્યા કે, એટલે વિષણ મરી જાય અને એના બચ્ચા મોટા થઈ જાય. સુકે એક મૂકે શરીરને, એ હુકાય ને શરીરને છોડી દે વિષણ, એમ કુસંગ જો અંગમાં ગરી જાય તો મહા મોટા ધીર નહીં મારી નાખે, એને શોષીને ખાઈ જાય. કહી કહીને કહીએ કેટલું રેજો હરિ વિમુખ થી વેગળા, કેટલું કેવું ભગવાન થી જે વિમુખ હોય એનાથી શેટા રહેજો, એવા કુસંગીઓથી દૂર રહેજો, એની ભાઈબંધી છોડી દેજો, એની અરે હેત જ નહીં, પાપી અરે હું હેત રાખવાનું. પરમ પદ તો પામશો વામશો વળી દુઃખ સઘળા, તો પરમ પદ ને પામશો અને તમે તમામ દુઃખ વામશો. હરિભગત પેલા કુસંગી હોય એટલે એને બધા કુસંગી ભાઈબંધ હોય, પછી હરિભગત ને જો સત્સંગનો રંગ લાગે અને પછી એ સત્સંગી થાય એટલે કુસંગી બધા મૂંઝાય. પછી કુસંગીના મનમાં એમ થાય કે ભરે કરી આપણો આ તો ગયો હાથમાંથી, આ વળી હરિભગત થઈ ગયો, એટલે પછી વાંકવું બહુ બોલે, સમજ્યા, વાહ વાહ ભગતની પૂછડી, કહેવું પડે હો. પછી પાછા એમ હોય કે હો ઉંદર મેલીને બિલાડું પાટે બેઠું હતો અલ્યા, એવું જ બોલે. એ બધું કે શું થાય, આપણે એની અરે સમાગમ કરેલો એટલે બધું કે, પણ એ આપણે પછી સહન કરવું જોઈએ. એમાં શું થાય છે ને ઘણાને આજીવિકા તૂટી જાય. એક દાખલો દો, બે હંસ માનસરોવરમાંથી ઉડ્યા, ઉડતા ઉડતા એક સુંદર સરોવર હતું, સરોવરને કાંઠે વડલો, એટલે આ બે હંસે વિચાર કર્યો કે આપણે આ વડલા ઉપર રહી, એટલે બે જણા એ વડલે આવીને બેઠા. હવે જ્યાં નીચે જોયું તે સિંહ લાંબો થઈને હૂતેલો અને કેટલા હાડીગ્યા પડેલા ને એનો એ ત્યાં રહેવાનું એ વડલાની પોલમાં રહે અને ત્યાં હુએ. હંસે વિચાર કર્યો કે બધું અહીંયા સારું છે, પાણી સારું, વડલાની છાયા સારી, જંગલ સારું, પણ આ એક દુઃખ છે, આખો દડો હાડીકા ગંધાય. એટલે આ સિંહ જો એક સુધરી જાય ને તો આપણે અહીં રહેવાનું સુખ બહુ આવે. પછી ઓલા હંસ એને ઉપદેશ દે કે ભાઈ હિંસા કરાય નહીં, પાપ કરાય નહીં, મનુષ્યનો દેહ મળ્યો છે, આ હિંસા કરવી એ બહુ દુઃખ કહેવાય, પરલોકમાં જમપુરીમાં જવું પડે, એ આપણને મારે, માટે સારું આચરણ રાખવું જોઈએ, પરમાત્માનું ભજન કરવું જોઈએ. એમ ઓલા ઉપદેશ દેવા માંડ્યા સિંહને. તે સિંહને સત્સંગ થઈ ગયો. રહેતા રહેતા એને હંસની હારે પીતી થઈ અને પછી એને માન્યું એટલે હિંસા કરતો બંધ થઈ ગયો. હવે હિંસા કરતો બંધ થઈ ગયો પછી હંસ એ વિચાર કર્યો કે આને કોઈક ગુરુ કરાવી દે એટલે પછી આનો સત્સંગ કાયમ રહે. પછી હંસે ઉપદેશ કર્યો કે તમારે એક ગુરુ કરી લેવા. શું આ કે મને કોને ગુરુ કરવા? ગામમાં એક બ્રાહ્મણ છે. પછી હંસ જઈને બ્રાહ્મણને કહે છે તમને એક શિષ્ય ભણાવવો છે, તમે હાલો. એટલે એને બોલાવી લેવા. પછી બ્રાહ્મણ આવ્યો. પછી એને આ સિંહને જોઈને તો બ્રાહ્મણ બી ગયો કે આ તો મારી જ નાખે ને, તો કે આ મારી છે નહીં, તમતા તમે ઉભા રહ્યો. પછી સિંહ આવીને પગે લઈ ગયો. એટલે હંસ કે આથી આ તમારા ગુરુ તો બહુ સારું. પછી પગે લઈ ગયો. પછી કહેવો ગુરુ દક્ષિણા કરવી જોઈએ. તારે એણે ત્યાં કોક માણાને મારેલા પહેલાં, એટલે એના બધા ઘરાણા હતા એ બધા આ સિંહે વડની પોલમાં મૂકેલા, એમાંથી ઘરાણા લઈને બ્રાહ્મણ લીધા. બ્રાહ્મણ ખુશ થઈ ગયો. પછી કે સિંહ કે તમારે વરસ દાડે એકવાર મને આવીને દર્શનને ઉપદેશ દઈ જાઓ. બહુ સારું. હવે થોડા દાડા એમને આમ સત્સંગ હાલ્યો. પછી ઓલા હંસ તો ત્યાં રહ્યા થોડા સમયને, પછી ઉડી ગયા. તે માનસરોવરે પાછા આવી ગયા. પછી આ સિંહ આમને આમ કરે, પણ હવે સિંહ ભગત થઈ ગયો એટલે હિંસા કરે નહીં. હવે હિંસા કરે નહીં એટલે સિંહની વાહે જેટલાનું ગુજરાન હાલતું નહીં, બધા મુજાણા. પછી કાગડા, શિયાળિયા, ઘોડ આ બધાએ કે ભરે કરી, આ બધાએ મુજાણા કે આ કાંઈ શિકાર કરે નહીં ને આપણે જે ભાગમાં આવતું તે મળતું નથી. હવે આ તો ઉપાધિ થઈ કે આ કોકને મારે તો એ થોડું થોડું મોટું મોટું ખાય જાય ને પછી બીજું તો આપણે આ થાય થોડું ઘણું. શિયાળિયા નાળાને આ બધાએ વિચાર કર્યો કે આનો કંઈક ઉપાય કરવો જોઈએ. શિયાળિયા પાકા સમજ્યા. પછી એકવાર આવ્યા ને સલામ ભરીને બેઠા મોર સાહેબ અન્નદાતા મહારાજ, તમારી તો વાત ન થાય કે હું તમે આવ્યા કે આ જૂના ભાઈબંધ. પછી કે બીજું તો કાંઈ નહીં પણ તમે વનના રાજા ને તમારી તો શી વાત થાય કે તમે આમ ખડ ખાવ કે તો કેમ, અરે તમારે ખડ ખવાય, તમે તો કેવા સિંહ, તમે તો આ બધો શિકાર કરો. તો કે એમ. પછી કે પણ એ કાંઈ નહીં હું ભગત થઈ ગયો. તો કે પણ એમ ન હોય આ ખડ ખવાય. પછી મારા રોજ થોડો થોડો ઉપદેશ દે. એમાં આને જૂની ટેવ ને તો લાગી ગઈ સમજ્યા. પછી કે એ હાસુ હળો આમના હું ખડમાં ખાવાનું. પછી મારો હિંસા માંડ્યો કરવા, હતો એવો ને એવો થઈ ગયો. પછી ઓલા શિયાળિયાને બધાને ગુજરાન ચાલુ થઈ ગયું, કાગડાને બધા રાજી થઈ ગયા. પછી ઓલા ભૂદેવને કાંઈ ખબર નહીં કાવડો બગડી ગયો. ભૂદેવ વિચાર કર્યો કે 4-5 મહિના થઈ ગયા છે ને હજી ઘરાના થડમાં ઘણા એ છે, લઈ આવું. એટલે ભૂદેવ આવ્યા. ભૂદેવ આવીને ઉભા રહ્યા એટલે સિંહ ઊભો થઈને પગે લઈ ગયો, પગમાં આળોટ્યો સમજ્યા. પછી શરણ લજ ભૂદેવની લઈને મઢમાં મૂકી, થોડીક શરણ રજ ખાધી અને હંસે શીખવાડેલું બધું. તારે ઓલા બધા શિયાળિયા કહેવા માંડ્યા. એટલે આ શું કહેશ? તો કે અમારા ગુરુ છે. પગે લે. એટલે આવા ગુરુ? તો કે હા. તો કે આ શું કરે? તો ઉપદેશ દે, આપણા જીવનું કલ્યાણ કરે. તો પણ એ તો બધું ઠીક શિયાળિયા કહે, પણ આ તમે ધૂળ લઈને મઢમાં મૂકી. તો કે એ ધૂળ એની શરણ રજ ખાઈ તો કે પાવન થાય, સિંહ કહેશ. એટલે એની શરણ રજ ખાધી. શિયાળિયા કે ઓહો, એની જરાક શરણ રજ ખાવાથી તો પાવન થતા હોય, તેને આંખો ખાઈ જાય કેટલા પાવન થાય. સિંહ કે તો કામ થઈ જાય કે ભાઈ આંખો જ ખાવો જોઈએ નહીં, શરણ રજમાં શું મળે ને, માર્યો થાપો. લ્યો એ આંખો ખાધો. એટલે આવું છે, કુસંગે કરીને હાવ ટાળી દીધો. એટલે આ શિયાળિયાનો સંગ ન કરવો, મારું કહેવાનું એ, તો જીવનું કલ્યાણ થાય. શિયા સુખ સારું કહી કહીને કહે કેટલું રહેજો હરિ વિમુખ થી વેગળા, પરમ પદ તો પામશો વામશો વળી દુઃખ સઘળા, નિર્વિઘ્ન થવા નર ને ન કરો સંગ વિમુખનો, જો નિર્વિઘન જીવન પાર ઉતારવું હોય તો ભૂલે વિમુખનો સંગ ન કરવો. નિષ્કુળા આનંદ નિશ્ચય કહે એ છે ઉપાય સુખનો. આ સુખનો ઉપાય છે.
શિયા સુખ સારું લોપે છે વચન જે, હેમ મોટા મુનિ વિચારે છે મન જે, જુઓ જડ બુદ્ધિ વાળા જન જે, પોતાના સુખમાં પાડે છે વિઘન જે.
સ્વામી કે છે કયા સુખારું આ વચન લોપે. મોટા મોટા સાધુ આવું મનમાં વિચારે છે કે જડ બુદ્ધિ વાળા જીવ શું જોઈને પોતાના સુખમાં વિઘન પાડે. લ્યો
વિઘન પાડે છે વણ સમજે, કાપે છે ડાળ બેસવા તણી,
જે ડાળ ઉપર બેઠો છે એ જ ડાળ કાપે છે.
તેને પડ્યાનું શું પૂછવો, પડશે જરૂર એના ધણી.
એને શું કામ પૂછવું પડે તું પડીશ કે નહીં,
ડાળ કપાણી નથી ઘેઠો આવ્યો નથી, સમજી લેવું.
લ્યો
બહુ 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 બોકી બીજ ધનતુર ના, જાણે ખાય ભાંગીશ ભૂખ ને, પણ ઘડીક પછી ઘાટો જલાય મરીશ પામી બહુ દોખ ને.
ઘડીક પછી કહે છે ઘાટો જલાય દુઃખ પામી મરી જાય, કઈ ધનતુરાના ડોડા ખાધે ભૂખ જાય અને સુખ થોડું થાય, એમ પાપીનો સમાગમ કરે ભગવાનની આજ્ઞા લોભે કોઈ સુખી થાય નહીં.
કાપે છે સર્પનો કંડિયો, માગ થાતા મૂસો મકલાય છે, પણ જાણતો નથી આખો આંધળો જે હમણાં ખીજી નાગ ખાય છે.
બોલો ઉંદરું નીકળ્યું ઘરમાં આખી રાત આટા માર્યા પણ કઈ ખાવાનું જીડ્યું નહીં, બસ મુજાણું. એને વિચાર થયો શું કરવું. હવે એ વખતે એના પેલા એક સર્પ નીકળેલો, એ બિચારો રખડ્યો બહુ પણ કઈ મળ્યું નહીં, પછી કંડિયો હતો એમાં હંતે બેહી ગયો, ઠાકોરજી ને દેવું જ દે. એમાં ઉંદરું આખી રાત આટા મારીને કઈ જડ્યું નહીં, જેવા કંડિયો મળ્યું કાપવા, કે આમાં કઈ સફરજન કેળા વસ્તુ હારી હારી હશે, કંડિયો કાપીને કાણું પડ્યું છે, પણ એવો હરખાણો કાણો પડ્યો એટલે એને બરોબર મારી ગયો મોઢું નહીં ગયું. અને ઓલા સર્પ હોશિયાર માળો, ઉંદરડાને જાણતો તો કટકર કરતું હતું, એને બરોબર હોલે હોલ મોઢું મેળવી રહ્યું. એને વલકર જાવ એટલે પકડ્યું સીધું, લ્યો પછી ઉપાડ્યું ને પૂછડી રહી ગઈ બહાર, સમજ્યા. પછી છેલ્લે મરતે મરતે પૂછડી હલાવીને આમ જગત ને આદેશ આપ્યો, મારા જેવું કોઈ કરતા નહીં ભલા, તેને આ મારે થાતા થઈ ગયું, કોકના ગંડિયા ન કાપતા.
કાપે છે સર્પનો કંડિયો, માગ થાતા મૂસો મકલાય,
મૂસો એટલે ઉંદરો, બહુ રાજી થાય,
પણ જાણતો નથી આખો આંધળો,
આખો એટલે ઉંદરો
બિચારો જાણતો નથી જે હમણાં ખીજી નાગ ખાય છે. હવે સ્વામી કે ચાલે છે ચોરને માર્ગે, ખરા ખરું માને છે ક્ષેમ રે,
ચોરને માર્ગે હાલે પાછો એમ માને છે વાહ વાહ મારે કઈ વાંધો છે,
પણ શીશ કપાણ જ્યાં સોય સોય ના ત્યાં કુશળ રહીશ કેમ રે.
જ્યાં સોય સોય ના માથા કપાઈ ગયા ત્યાં તું કેમ કુશળ રહીશ.
એમ વાઢી વેલી વચન ની ફેર પાકેલ ફળ કેમ મળશે,
વચન ની વેલ વાઢી દીધી હવે ફળ કેમ મળશે.
મૂળિયામાં વેલ ને મૂળિયામ કાતર મેલે પછી ફળ આવે,
એમ વચન રૂપી વેલીને કાપી નાખે ને પછી કહે છે અક્ષરધામ રૂપી ફળ મળે, કઈ મળે નહી.
ફળ એનું ફજેત થઈને વેઠે વેકર દળ છે,
ફળ ફજેત થઈ જાય અને હવારથી હાંજ સુધી રેતી દળે કઈ તેલ નો નીકળે.
કાં તો ખર ઊંટ અવતાર પામી અણ તોરો ભાર ઉપાડશે,
જો આ જન્મમાં ભગવાનની આજ્ઞા નહીં પાળીએ તો ખર ઊંટ અવતાર આવશે. નિષ્કુળાન સ્વામી કહે છે
અણ તોળે ભાર ઉપાડશે, કસર કરશે ચાલતા તો ધણી એનો ધોકે તાડશે,
જો હાલવામાં થોડો ધીમો હાલશે પોલ્યો વાંહેથી ભડું લઈને ડેબામાં મેલશે, તેથી ખબર પડશે કે આજ્ઞા પાળી હોત તો મોક્ષ થઈ જાત ને આ ઊંટના અવતાર ન આવે. માટે ઊંટિયા ન થવું હોય, ગધેડા ન થવું હોય તો ભગવાનની આજ્ઞાને માંડી પાડવા, બીજું બધું મેલીને ભગવાન કેમ કરવા માંડવું. લ્યો માટે જોઈ વિચારી જગદીશ નામ વિમુખ રેજો મા વચન થે, નિષ્કુળાનંદ કહે નાથ નામ ઘરમાં અંધારું ઘોર નથી. માટે સાવધાન થઈને આજ્ઞામાં રહેજો. સ્વામી કહે છે કે ભગવાનના ઘરે અંધારું નથી, ત્યાં ખરેખરી લાઈટ છે. બધા એનો હરખો ન્યાય આપશે, ફેર નહીં પડે. જોજો આ જગતમાં જીવના સુખ જે દેહ પર્યંત ભોગવે છે, દુઃખ જે જિંદગી આખી દુઃખ ભોગવે, અનજળ તૃણ આહાર વિના વેઠે છે ભૂખ જે, તે તો જન જાણજો હતા હરીથી વિમુખ જે. અનજળ ભૂખ તરસ વેઠે છે, આ તો આગલા અવતારમાં પરમાત્માથી વિમુખ હતા એટલે આ જન્મમાં દુઃખ ભોગવે. હરિ વિમુખ નિવારતા સાંભળો તો સર્વે કહું, નથી ઉધારો એ હનો નજરો નજર દેખાડી દઉં. જેને ભગવાનની આજ્ઞા નથી માની, પરમાત્માથી જે વિમુખ રહ્યા છે, સ્વામી કઈ બધાની વાત તમે સાંભળો તો હું નજરો નજર દેખાડી દઉં, એનો કઈ ઉદ્ધારો નથી. જન્માંતરે જન જાણજો હરિ કથાને સાંભળી કાન, જેને પરમાત્માની કથા આગલા જન્મમાં નથી સાંભળી તે તો નર બધિર થયા, એ દંડ દીધો ભગવાન. એ માણસો બેરા થયા, ભગવાને એને દંડ દીધો. માટે કથા સાંભળવી બધાને, કથા ન સાંભળે એના કાન જાય. જન્માંતરે હરિ હરિ જનનું રૂપ ન જોયું નયણે, તેણે કરી થયા અંધરા હવે સુજે નહીં દિન રાયણે. ભગવાનને ભગવાનના ભક્તના જેને દર્શન નથી કર્યા એ પછી આંધળા થાય છે. જીવાએ નામ જગદીશનું અજાણે પણ ઉચર્યા નહીં, તે જન જાણો માનો મૂંગા થયા, બોલવાની હવે બંધી થઈ. જે જને હરી કથા સાંભળી કાઢી દેશી કાલું કાલું કથી, ભગવાનની કથા સાંભળી જેને વક્તાની બોલી કાઢીને કાલું કાલું બોલીને એની દેશી કાઢી, તે જન થયા તોતળા હવે બોલી સમજાતી નથી. પછી તોતળો થયો, લ્યો તેને પછી બોલી સમજાય નહીં કોઈ નહીં. માટે ભગવાનના ભક્તોને સમજીને જેવું. એક વાર સ્ટેશનમાં એક બાઈનો છોકરો બહુ રોતો હતો, એટલે પૂછપરછ ઓફિસ ઉપર માસ્તર તોતળો હતો. પછી જઈને બાઈ એને પૂછે ફલાણી ગાડી કેટલા વાગે આવશે, એટલે એ બધું સમજાય, એટલે છોકરાને મજા આવે, છોકરો સાનો રહી જાય. પછી આમ આગળ લઈ જાય તો વળી રોવે, વળી વળી બાઈ આવે કે સાહેબ ઓલી ગાડી કેટલા વાગે આવશે, એટલે એ તોતળું બોલે, એટલે છોકરો સાનો રહી જાય. એની સાર વાર ઓલી બાઈ પૂછવા ગઈ, એટલે સ્ટેશન માસ્તર કે બેન તમે વારે વારે કેમ પૂછવા આવો છો, તમે એટલું યાદ નથી રહેતું તો કે યાદ તો રહે તો પછી વારે વારે કેમ પૂછવા આવો, તો કા છોકરો તમે બોલો તો સાનો રહી જાય. એટલે એમ કથા ન સાંભળે એ પછી તોતળા થાય ભાઈ, પછી હવને આનંદ થાય એ બોલે તારે. લુલા પાંગળા રોગી યોગી દુખી દીન દરિદ્રી હતી, તે તો પૂર્વના પાપથી દુઃખ ભોગવે છે દુર્મતી. પૂર્વના પાપથી આ બધા દુઃખી દુઃખ ભોગવે, કોઈના કર્મ કોઈને ભોગવવા નથી પડતા, એને પોતાને ભોગવવા પડે. એક રાજાએ એના પ્રધાનને પ્રશ્ન પૂછ્યો કે મને એવી વસ્તુ લાવી દો તેવી તો કે છે છે અને છે, પછી કે નથી 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 છે અને નથી, આ ત્રણ વસ્તુનો ઉત્તર લઈ આવી ગયા. બધાને કહે છે બહુ સારું મહારાજ કાલે લાવી દો. પછી બજારમાં ફરવા નીકળ્યો, એમાં એક મોટો શેઠ હતો બહુ સુખી, એને એને બંગલામાં સદાવ્રત દેવાય, દાન દેવાય, બધા માણસોની ખૂબ સરસ પૂછે, શેઠ ઉપર ભગવાનની પૂજા કરે, એના ઘરના બધા ભક્તિ કરે. એટલે એણે એ જોઈ લીધું, એ શેઠને કે હાલો તમારું કામ છે, રાજા બોલાવે. શેઠ ને બોલાયા, શેઠ હારે આવ્યા. પછી આગળ ગયા તો એના જેવો જ એક સુખી માણસ નો બંગલો આવ્યો, એમાં શેઠ પોતે ઉપર બેઠેલા અને બેઠા બેઠા હોકો પીવે અને જેવું તેવું બોલે, અને આમ ધનવાન બહુ, કઈ કોઈને દાન પુણ્ય દે નહીં, કોઈ લેવા આવે ને ટડકાવે બેઠા બેઠા, જાવાળો ભીખાડાવ તમારે હારું થોડા રહ્યા છીએ, હરી નીકળ્યા છો કામ કરો ને કામ. એટલે એને બોલાવે, હાલો તમને રાજા બોલાવે, એને હારી લીધા. પછી આગળ ગયા તો એક ગરીબ માણસનું ઘર આવ્યું, તોય ભક્તિ કરે નહીં, વિષયમાં બેહાલ બંધાણી, એને હારી લીધો. પછી તૈણી લઈને આવ્યા, પછી રાજા કે લાવ્યો મારા પ્રશ્નનો ઉત્તર, તો કે આ તૈણી તમારા પ્રશ્નનો ઉત્તર, તો કે આમાં મને તો કાંઈ ન સમજાણું. તારે કે જુઓ આ એક નંબરના શેઠ, આ તમે કહેતા હતા છે છે ને છે એ આવડા, તારે પણ હું આમાં સમજવું. તારે કે આને ભગવાનને ખૂબ ધન દીધું છે, એટલે એનો અર્થ એ છે કે પૂર્વે એણે ખૂબ પુણ્ય કર્યું છે, એટલે એને પુણ્ય છે, અને અત્યારે પાછો એ પુણ્ય કરે છે એટલે પુણ્ય થાય છે, એટલે આગળ પાછો એ ધનવાન થાય છે, એટલે આ સુખી રહેશે રહેશે ને રહેશે, એટલે આને સુખ છે છે ને છે. બરાબર છે, આ છે છે ને છે આઈટમ બરાબર. પછી આ તો કે આ છે એને પૂર્વે પુણ્યદાન કર્યું છે, ભજન કર્યું છે, એટલે અત્યારે સુખ છે એને શું, પણ હવે એ કરતો નથી અને હવે વિષયમાં ફસાઈ ગયો છે અને જેને હું એને તિરસ્કાર કરે છે, દાન ધર્મ દેતો નથી, માટે આને છે અને પછી પછી નથી, માટે છે અને નથી એ આવડવા. તો કે આ બરાબર છે. પછી આ ત્રીજો, તો કે આને પૂર્વે કર્યું નથી, અત્યારે કઈ કરતો નથી, માટે પહેલા નથી અત્યારે નથી અને ભવિષ્યમાં આને મળવાનું નથી, માટે નથી 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 એ આઈટમ આ છે. પછી રાજા ખુશ થઈ ગયો. એમ નિષ્કવાન સ્વામી કહે છે કે જે આ જગતમાં દુઃખી છે, પાપી આંધળા લુલાઈ બધા આગળ પાપ કરેલા, એટલે એના કરેલા એ ભોગવે છે, માટે જેને ભક્તિ કરી નથી, આજ્ઞા પાળી નથી, એને બધાને આ દુઃખ આવ્યા છે. કહેવાનો ભાવ એટલો છે, આપણે પાપ કરવું નહીં, આજ્ઞામાં રહેવું, ભગવાન ભજવા, તો આપણે સુખી છીએ, વળી સુખી થશું. છે છે ને છે એવું કરવું. એહ દંડ જાણો દેવનો ભોગવે છે વિમુખ વળી, નિષ્કુળાનંદ ન લોપીએ હરિવચન આવું સાંભળી. સ્વામી કહે છે આવી કથા સાંભળી ભગવાનના ભક્તો પરમાત્માનું વચન ન લોપે, મહારાજ કહે એમ કરવા માંડે, આજ્ઞામાં રહેતા જે મળે એ રાખવું, આજ્ઞામાં રહેતા જે થાય એ કરવું, પણ લોપીને કાંઈ મોટીમાં થવું નહીં, કારણ કે છેવટે એમાંથી દુઃખ આવવાનું છે. અત્યારે ભલે એમ સારું લાગે પણ પછી છેવટે સુખ નહીં રહે, માટે પ્રભુ આજ્ઞામાં રહી ભગવાનનું ભજન કરશો તો શ્રીજી મહારાજને ધામમાં લઈ ગયા વગર છૂટક્યો નથી, લઈ જવા જ પડશે, બીવું નહીં. સ્વામિનારાયણના વચનમાં છે તો સ્વામિનારાયણને ઉદ્ધાર કરવો જ પડશે, પણ આજ્ઞા લોપી છે તો સ્વામિનારાયણ સામું જોવાના નથી, માટે આજ્ઞામાં રહેવું, ભગવાનને ભગવાનના સંતોને ભક્તો રાજી થાય એવું રાત દિવસ જતન કરવું. સહજાનંદ સ્વામી મહારાજ.